हे अखंड भुवन पति श्री हरि महानंदन धाम वाला लागो छो मने यति मरात्मा श्री घनश्याम नवलो रंग लाग्यो तमारो हये धारू तमने सतत शुकव शोभा अपनी स्वामी विसरे नहीं ए मुरत जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रगति बभुव दयया धर्मा जन श्रेयसे पात्रोन्मूलय तुम त्वधर्ममवे तुम साधुश्च धर्मम शुभम ध्याये तम हरिमीश्वरेश्वर महम सद्बुद्धिदं सर्वदा ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय सर्जुदासाय नमो नमः नमो नमः। बोलो श्री स्वामी नारायण
भगवान की जय
श्री हरि कृष्ण
महाराज की जय।
वाला भक्तो वेर रोड श्री स्वामीनायण महिला मंदिर स्थित पीयूड़ा घनश्याम महाराजना सप्तम वार्षिक पाठोत्सव निमित्ते श्री मंजू केशानंद स्वामी विरचित ऐश्वर्य प्रकाश ग्रंथनी आ पारायण आजे सवारने वारे प्रारंभ थई। अद्भुत आ उत्सव आरंभायो छे। भक्त चिंतामणिना 1008 पाठने अंते दशांश होम थी हरियाग थशे। भक्त चिंतामणि पुरश्चरण नो आ अद्भुत माहौल भगवान श्री हरिनी पावनकारी कथा आपणे बधा सांभळी अने भगवानना स्वरूपमां जोडाशुं। वाला भक्तो वाला महाराजने राजी करवा भगवानना स्वरूपमां आपणे जोडावुं छे। તમને ખ્યાલ હોય કે ન હોય મને પૂરેપૂરો ખ્યાલ છે કે ભગવાનને સૌથી વાલું એ લાગે છે કે એને આપણે સંભાળીએ। ભગવાનને એ બહુ ગમે છે કે એની મૂર્તિને આપણે અખંડ પ્રેમ કરીએ। ભગવાનને એ બહુ જ રૂડું લાગે કે એના સ્વરૂપમાં આપણે આપણો આત્મા ડૂબાડીએ, બસ બેઠા બેઠા એ કરીએ। ભગવત ચરિત્રના માધ્યમે ભગવત મહિમાનો અંતરમાં અતિ આવેગ આવે અને અતિ હેતનો હિલોળો આવે તો ભગવાન સ્વામિનારાયણના દિવ સ્વરૂપમાં આપણી વૃત્તિઓ એકાકાર થાય અને ભગવાન શ્રી હરિનો અનુભવ થાય। આવા મહારાજ મળે નહીં, આવા સંત ભક્ત મળે નહીં, આ દિવ્ય વાતાવરણ મળે નહીં, આ પરમાત્માના ચરિત્ર મળે નહીં, આ તો કેવળ ભગવાનની જ કૃપા છે। ખણભા ગામમાં નાથ ભક્ત અને ઝવેરભાઈ મહાન ભક્ત થઈ ગયા, બહુ મોટા ભક્ત આ બે સ્વામિનારાયણ ભગવાનને જેવા સેવા ઓળખવાવાળા, એમને માટે બધું જ ખર્ચી દેવાવાળા, એમને માટે શ્વાસે શ્વાસ લેવાવાળા, એના શરીરનો કણે કણ ભગવાનને અને ભગવાનના સંતને અર્થે ઘસીને વાપરી નાખવાવાળા નાથ ભક્ત અને ઝવેર ભગત ખણભામાં। આપણે એવા જ ભગત થવું, હિંમત કરો। અરે આ નાથ ભક્ત અને ઝવેર ભગતના યોગથી કણભામાં ઘણો સત્સંગ થયો હતો, એમાંય વણિક પરિવારમાં તો લાલદાસ, ઉત્તમચંદ, જયચંદ વગેરે વગેરે ભક્તો થયા હતા. એમને ભારે સત્સંગનો રંગ લાગેલો. આ ભક્તોની ભાવનાથી ભગવાન સ્વામિનારાયણ કણભામાં એકવાર ગયેલા. ગામ વચ્ચે સદનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં જઈને પરમાત્માએ દર્શન કર્યા અને મંદિરના પરથારા પર બેઠા. ત્યાંથી ઝવેર ભક્તને ઘેર ગયા. ત્યાં જઈને વાલમજી થાળ જમ્યા, એમની માથે રાજી થઈને એમને એવું વરદાન આપ્યું, ઝવેર ભક્ત તમારા વંશમાં અનેક જનોને સત્સંગ થશે. આવું ઝવેરભાઈને વરદાન દઈને ભગવાન સ્વામિનારાયણ નાથ ભક્તને ઘરે આવ્યા અને નાથ ભક્તને ઘરે મહારાજે ઉતારો કર્યો. બરાબર ધ્યાનથી કથા સાંભળજો, મન આગું પાછું હલવા દેશો નહીં. એક તાર નાથ ભક્તને ઘરે ઉતારો કરીને રોકાણા અને પછી ચાલવાનો વિચાર કરે છે. ત્યાં ગામના ઝવેરભાઈ, તુલસીભાઈ, સુરભાઈ, કાળીદાસ મુખી, જીભજીભાઈ, ગલાભાઈ, ઉમાભાઈ ક્ષત્રી, દલાભાઈ, ઉત્તમચંદ વણિક, જયચંદભાઈ વણિક અને વખતબા વગેરે બહેનોએ ભગવાન સ્વામિનારાયણને ખૂબ સ્તુતિ કરી. હે મહારાજ, હે વાલા, હે પ્રાણ આધાર, હૈયા નહાર, થોડા દિવસ તો અહીં રોકાવ. હે નાથ, અમારે બધાને તમને જમાડવાની ઈચ્છા છે. આપના પાવનકારી પગલા અમારે ઘેરે આંગણામાં કરાવવાની ઈચ્છા છે. આપ અમારે ઘેર પધારો, અમ આંગણે પ્રભુ ભોજન લ્યો, અમારા થાળ જમો, પછી બીજે જાજો વાલા, પછી બીજે જાજો. પછી એમનો ભાવ જોઈ મહારાજ એમના થાળ જમવા રોકાયા અને સૌને પ્રભુએ એમ કહ્યું કે કાલે તમે સૌ પોત પોતાને ઘેર થાળ બનાવજો. કે મહારાજ, અમે બધા એક દિવસે એક કાર્ય થાળ બનાવીએ ગા, કાલે બધા એક જ દિવસે એક કાર્ય થાળ કરજો. પછી પછી તમારે શું જોવાનું છે એ મારે જોવાનું છે, કાંઈ વાંધો નહીં. વિશ્વાસી ભક્તોએ થાળ કર્યા અને પછી ભગવાન સ્વામિનારાયણ બીજે દિવસે ખારે કુવે સ્નાન કરવા ગયા. ઘણા બધા હરિભક્તો હારે હતા. મહારાજ કૂવામાં થાળામાં જઈને બેઠા, થાળામાં પાણી ભરાવ્યું, ભગવાન શ્રી હરિ માંડ્યા સ્નાન કરવા. ત્યાં તો આશ્ચર્ય થયું, સૌના દેખતા કૂવામાંથી પાણી ભરાયો ખાળાળાળાળાળાળા કરતું અને ભગવાન સ્વામિનારાયણ થાળામાં બેઠા છે ત્યાં આવ્યું. મહારાજે ઘણી વાર એ જળમાં સ્નાન કર્યું, બહુ સૌને દર્શન આપ્યું, સૌને સુખ આપ્યા અને પછી મહારાજ વસ્ત્ર પહેરીને ગામમાં ગયા. ત્યાં તો તૈયાર થયા ભોજન, બોલાવા આવ્યા છે હરિજન, 22 ઘેર કર્યા છે થાળ, સર્વે સાથે બોલ્યા તત્કાળ. હાલો પ્રભુ, હાલો, અમ ઘેરે થાળ તૈયાર છે, નાથ દયા કરો, હાલો પધારો. માંડ્યા બધા એમ કહેવા. હો પછી વાલે વિચારી છે વાત, 22 રૂપ ધર્યા સાક્ષાત. કેટલા ધર્યા? 22 રૂપ ધર્યા. નોખા નોખા રૂપે થયા નાથ, જેમાં સર્વને ઘેર સંગાથ. એવો પ્રતાપ દેખ્યો તે ઠામ, પામ્યું આશ્ચર્ય સઘળું ગામ. એવી લીલા કરે અલબેલ, ગામ કણભા માં રંગરેલ. આવી મારે વાલે લીલા કરી, 22 ઘેરે એક સાથે 22 રૂપે થાળ, જેમાં ભગવાન સ્વામિનારાયણની વાત તો હાવ અલૌકિક ને અદભુત છે. પછી તો ભગવાન સ્વામિનારાયણ કણભામાં ઘણી વાર આવેલા, અનેક લીલાઓ કરેલી. પણ ખરો હૃદયનો જો ભાવ હોય ને ઉડાણથી આવતી હોય પ્રાર્થના, તો એ પ્રાર્થનાના તાતણા પરમેશ્વરને પકડી રાખે છે, બાંધી દે છે. ભક્તની આગળ ભગવાન નમી જાય છે. પણ દિલનો ફોસ હોય ને તો, હોઠના ફોસથી કે જીભના વાણીના ખોટા ફોસથી પરમાત્માને કાંઈ અસર થતી નથી. દિલના પ્રેમના પ્રવાહનું જો જોર લાગે ને તો પરમેશ્વર તરત જ હા કહી દે. માટે આપણે આપણા દિલમાં પ્રેમનું જોર વધારો. થોડાક વહેમમાંથી બહાર નીકળો, વહેમ તજીને પ્રેમ કરો, શંકા કુશંકાને ભડાકે દો, સાચા શ્રી હરિના આશ્રિત થઈએ, વિશ્વાસીને પ્રેમી બનીએ. વહેમિલાને શંકાળું તો બહુ છે. આ જગતમાં ડાપણિયાન ડોળિયાન એવા તો ઘણા હોય, પણ સાચા શ્રી હરિ અને સંતને અર્થે જીવનારા જો કોક મળે ને તો ધન્ય. ભગવાનને ભગવાનના ભક્તને અર્થે જીવતો હોય એને માટે જીવવાની આપણને મજા બહુ આવે. જે કેવળ પોતાના મતલબ માટે જીવતો હોય, દેહ માટે જીવતો હોય, વિષય માટે જીવતો હોય, માન મોટાઈ માટે જીવતો હોય, મોટો થવા, હારો થવા, આગેવાન થવા હડિયું દેતો હોય, એવાને અર્થે થોડું કંઈક કરવું પડે તો વહમું બહુ લાગે છે. અને ભગવાનને માટે, ભગવાનના સંતને માટે જે ડૂબીને રહેતો હોય એને અર્થે તો માછું દેવું રૂડું લાગે. કેમ જે એને રાજી પે મારો નાચ રાજી થાય છે, એવાને રાજી કરે મારો હરિ ડોલી ઉઠે. વાલા ભક્તો, કણબામાં 22 રૂપે મારો વાલો એક સાથે 22 ઘેરે થાળ જેમાં એ પરચો તમને સંભળાયો. હવે કણભાના અમીચંદ વણિકને ભગવાન અંતે તેડવા આવ્યા, અદભુત વાત છે. ઘણું બધું શીખવાડી દે આપણને, જગાડી દે એવી વાત. આવો આપની આગળ પ્રસ્તુત કરું છું કણભાના ધર્મનિષ્ઠ ભક્ત ઉત્તમચંદ વણિક હતા. અખંડ મહારાજનું ભજન કરતા, આ એની શ્રેષ્ઠતા. એનામાં જે વિશેષતા છે એ કહું છું. શું કરતા હતા બોલો જોઈ. અને આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈ, શાળા સુથણા કેદી મટશું. આ તો અખંડ ભગવાનનું ભજન કરતા, કંટાળો જ નહીં, થાક નહીં, એમાં આળસ નહીં અને બીજે ક્યાંય રસ નહીં, તો જ અખંડ ભજન થાય ને. આપણે ઘડીક ભજન કરીએ ત્યાં તો માકલા મારવાનું મન થાય, રખડવાનું મન થાય, ફળેરો મારીએ પછી રોટલા પચે. આ જોવા જોઈએ ને, ઓલા ખાખા ખોળવા કરવા જોઈએ ને, કાંઈનું કાંઈ રસ લેવા જોઈએ ને, ઓલું જાણવું ને ઓલું જાણવું ને, ઘડીક સાપું ને ઘડીક ટીવી ને ઘડીક બજારે ને ઘડીક આમ ડોકું કાઢીએ ને ઘડીક આ વાત ને ઘડીક ઓલી વાત, માંડહાંજ પડે. અને એક રાગ જેના હૈયામાં કૂદકા મારે છે એ શું અખંડ ભજન ધૂળ ભજન કરે. એક ભગવાનની જ જેને આસક્તિ હોય, ભગવાનમાં જ જેને રુચિ હોય, પરમેશ્વરને જ જેને મળવું હોય, પરમેશ્વરનું જ જેને તાન હોય, એને જ પરમેશ્વરનું અખંડ ધ્યાન ભજન થાય. આ ઉત્તમચંદ એવા હતા. સાંભળો, આમ ભજન કરતા કરતા દેહના પ્રારબ્ધને અંતે એના તન ત્યાગવાના સમયને જાણી ભગવાન સ્વામિનારાયણ આવે છે. અતિ પ્રેમથી ઉત્તમચંદ વાણિયાએ અંતકાળે ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કર્યું અને સ્મરણ કરતાની સાથે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય વિમાન લઈ પધાર્યા. સાથે બીજા વિમાનોમાં ઘણા સંતો પણ હતા. આમ વિમાનો લઈ અક્ષરધામમાંથી મહારાજ ને મહારાજના સંતો આવ્યા કણભા ગામના આકાશમાં. હો, ગામમાં એક વૈરાગીનું મંદિર છે. ભગવાન સ્વામિનારાયણ પોતપોતાના વિમાન સંતો સાથે લઈ એ મંદિર પાસે ગયા છે. દિવ્ય વિમાન મહી સંગે લાયે, વિતરાગી કે મંદિર આયે. મંદિર ઉપર આકાશમાં અનેક વિમાનો સ્થિર થયા, એટલે આકાશમાં વિમાનો ગામના માણસોએ અને મંદિરમાં રહેનારા વૈરાગી બાવાએ જોયા. ઓ, આટલા બધા વિમાન કોના? અરે, આ તો વિમાનમાં તેજોમય દિવ્ય પુરુષો બેઠા છે. હા 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 હા, દેખો દેખો, એ કોણ છે, કોણ હશે? વૈરાગીઓ આકાશ સામું જોઈ પૂછવા લાગ્યા, અરે આ વિમાનો કોના છે? અરે, આ વિમાનમાં બેઠેલા બધા કોણ છો? અરે, તમે ક્યાંથી આવ્યા, ક્યાં જાઓ છો? આવું વૈરાગીઓએ પૂછ્યું. તબ વિમાન મેં બેઠે જે હું, વૈરાગી કું કહત ભયે તે હું. વિમાનમાં બેઠેલા વો વૈરાગીઓને કહેવા લાગ્યા, સ્વામી નારાયણ કો વિમાના, ઉત્તમ ચંદ બનિક કુસુજાના. અરે ભાઈ, આ વિમાનો સ્વામિનારાયણના છે અને ઉત્તમ ચંદ વાણિયા જે કણભા ગામના તમારા ગામના છે એને અમે લેવા જઈએ છીએ. ત્યારે વૈરાગીઓ કહે, અરે ઓહો ઓહો, પધારો પધારો, દયા કરીને અમારા મંદિરમાં પગલા તો કરો. ત્યારે શ્રીહરિ અને સંતો વિમાનમાંથી ઉતરી મંદિરમાં પધાર્યા. પછી મહારાજે કેટલાક સંતોને કહ્યું કે વાલા સંતો, તમે હમણાં મંદિરના વૈરાગીઓ પાસે મંદિરમાં રહો, આ મંદિરના વૈરાગીઓને મારી વાતો કરો. અને એને મારો મહિમા સમજાવી નિશ્ચય કરાવો. કેમ જે આ સર્વે વૈરાગી ઉત્તમ મુમુક્ષુ છે એમ કહી પ્રસન્ન થઈ મહારાજે દિવ્ય દેહવાળા થોડા મુક્તોને તે વૈરાગીના મંદિરમાં રાખ્યા અને બીજા મુક્તોને સાથે લઈ મહારાજ વિમાનમાં બેસી ઉત્તમચંદને ઘેર તેને તેડવા માટે પધાર્યા. ત્યારે પહેલાં મંદિરમાં જે મુક્તો રોકાણા છે ને એ મુક્તોને ઓલે મંદિરમાં જે વૈરાગી બાવાઓ હતા ને એ ફરીને પૂછવા માંડ્યા, હે એ સાધુ મહારાજો, પ્રકાશમાન દિવ્ય વિમાનમાં બેઠેલા મહાતેજોમય શરીરવાળા તે સર્વે કોણ છે? વળી તમને અહીંયા મૂકીને ગયા તે કોણ છે? કેમ જે એનું સૂર્ય સમાન તેજસ્વી વિમાન સૌથી પહેલું હતું. ત્યારે સંતો કહે, અરે વૈરાગીઓ, તેજ અનુપમ તેજસ્વી વિમાન ભગવાન સ્વામિનારાયણનું છે. અહો હા, અને તેમાં બેઠેલા એ પોતે સર્વાવતારી પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે અને અન્ય વિમાનોમાં બેઠેલા સહુ એમના મુક્તો છે. હે વૈરાગીઓ, ભક્ત વત્સલ મહાદયાળુ સ્વામિનારાયણ ભગવાન અંતકાલે પોતાના ભક્તને તેડવા માટે સંતોએ સહિત દિવ્ય વિમાનો લઈને આવે છે. અત્યારે તે પોતાના મહાન ભક્ત અહીંના ઉત્તમચંદ વણિકને તેડવા પધાર્યા છે. આવું સંતોનું વચન સાંભળીને વૈરાગીઓને અતિ અતિ આશ્ચર્ય થયું. વૈરાગીઓ કહેવા લાગ્યા, અરે સંતો, સ્વામિનારાયણ જરૂર ભગવાન છે. અરે અરે, જો એમ ન હોય તો પોતાના પાર્ષદો સહિત દિવ્ય વિમાનમાં બિરાજી નિજ ભક્તના અંતકાળે આવી રીતે દુઃખ તપાસવા, દર્શન દેવા અને એને અક્ષરધામમાં લેવા બીજો કોણ આવી શકે? અંતકાળે આ સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે છે, પોતાના ભક્તના બધા દુઃખ ટાળી દે છે, પાપ ટાળી દે છે, પ્રારબ્ધને ટાળી દે છે અને અક્ષરધામમાં લઈ જાય છે, માટે સ્વામિનારાયણ ભગવાન છે. અવતારાસ્તુ બહવો જાતા એવ ક્ષિતૌ હરે હે તત્ર ક્વચિન્ન ચૈવાયાત દેહાંતે નેતુમાશ્રિતા. કણભા ગામના વૈરાગીના મંદિરમાં રહેલા બાવાઓ કહે છે કે અવતારો તો ધરતી ઉપર બહુ થયા, અવતારાસ્તુ બહવો જાતા, અવતારો તો બહુ થયા કે છે. એમાં કોઈ અવતાર દેહને અંતે પોતાના આશ્રિતોને આવી રીતે મુક્તે સહિત અનંત વિમાન લઈને તેડવા આવ્યા હોય એવું બહુ સાંભળ્યું નથી કે છે. અંતકાલે ત્વયં સર્વાનેતુ માયાતિ ચાશ્રિતાન તસ્માદસ્ય દયાલુત્વં વક્તુમ કેપી નહી ક્ષમાહા. આ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન અંતકાળે પોતાના બધા જ ભક્તોને, સર્વ આશ્રિતોને અનંત વિમાનો સાથે અનંત મુક્તોને લઈને તેડવા આવે છે, માટે આ સ્વામિનારાયણ ભગવાનનું સામર્થ્ય અને સ્વામિનારાયણ ભગવાનનું દયાળુપણું કહેવાને માટે ધરતી ઉપર કોઈ સમર્થ નથી. એ જેવા દયાળુ છે, જેવા મોટા છે, જેવા સમર્થ છે, એવા ને એવા કહેવાને કોઈ શક્તિમાન નથી, કોઈની તાકાત નથી. સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા એને એ કહી શકે. આવું વૈરાગીઓ બોલ્યા. માટે આજથી અમો સ્વામિનારાયણનો દઢ આશ્રય કરીએ છીએ. સંતો, અમે વૈરાગી હવે સ્વામિનારાયણનું ભજન કરશું, સ્વામિનારાયણનું ધ્યાન કરશું, સંતો તમારો સમાગમ કરશું. અહો સંતો, તમોએ અમારા ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો, બહુ કૃપા કરી. અમને સ્વામિનારાયણ ભગવાન ઓળખાવ્યા. સંતો, તમને અમે શું દઈએ, તમે તો અમારો બેડો પાર કરી નાખ્યો. આમ વૈરાગીઓ સંતોને વાત કરે છે. સંતોને મનમાં નક્કી થઈ ગયું કે મહારાજને જે કરાવવું હતું એ કામ થઈ ગયું. આ વૈરાગીને ઉપાસના કરાવી હતી, ઓળખાણ કરાવી હતી શ્રીહરિએ પોતાની, થઈ ગઈ. સંતો કે, વૈરાગીઓ તો હવે અમે જઈએ. તો કે કાંઈ વાંધો નહીં, પધારો. પછી આ બધા સંતો મુક્તાત્માઓ ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા. ભગવાન સ્વામિનારાયણ ઉત્તમચંદ વાણિયાને ઘેરે ગયા, ત્યાં ભેગા થયા. એટલે મહારાજ આ સંતોને જોઈને હસ્યા. હું કામ હસ્યા ખબર પડી? બાવાઓનું કામ થઈ ગયું ને એમ મહારાજ હસ્યા. તે સમયે કણભા ગામના બીજા અનેક લોકો ત્યાં આવ્યા હતા ઉત્તમચંદ વાણિયાને ત્યાં. તેને પણ દિવ્ય વિમાનમાં બિરાજેલા શ્રીહરિ તેમજ દિવ્ય વિમાનમાં બેઠેલા અનેક સંતોના દર્શન થયા. પછી મહારાજે ઉત્તમચંદ ભક્તને ભૌતિક દેહનો ત્યાગ કરાવી દિવ્ય ભાગવતી તનુ આપી અને અતિ પ્રેમપૂર્વક તેમને વિમાનમાં બેસાડ્યા અને તેમને તેડીને વાલો મારો ચાલ્યા હો. આવી અદ્ભુત વાત બની. બાહુ રહું જે મનુષ્ય કો પ્રગટ દિયે દર્શન, પીછે ઉત્તમ ચંદ કો લે ગયે ધામ મોહન. બાહુ રહું જે મનુષ્ય કો, બહાર રહેલા જે બધા જ મનુષ્યો ગામના, તે સર્વને મહારાજે દર્શન દીધા. અને પછી ઉત્તમચંદ વાણિયાને ભગવાન ધામમાં લઈ ગયા. બોલો, સ્વામિનારાયણના થાવામાં સારું છે કે નહીં? ફાવી ગયા છે. વિતરાગી અન્ય મનુષ્ય સો હરિદર્શન ભયે જે હ, સભી મનુષ્ય કી આગે પુની બાત કરત ભયે તે હ. વૈરાગી અને બીજા ગામના જે જે લોકોને સ્વામિનારાયણ ભગવાનને એમના વિમાનોના પ્રત્યક્ષ દર્શન થયા, તે બધા જ માણસો અરસપરસ એકાબીજાને કહેવા જ લાગ્યા. આ પરચાની વાતો બધા માંડ્યા કરવા કે છે. પછી વૈરાગીઓએ તથા અન્ય અનેક મુમુક્ષુ જનોએ પોતાના કલ્યાણ માટે અતિહેતપૂર્વક દુઃખ હારી શ્રીહરિનો દ્રઢ આશ્રય કર્યો ને ધર્મમાં રહી મહારાજનું ભજન કરવા લાગ્યા અને પોતાનો બેડો પાર કર્યો. આપણે આવા સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા છે, એનું ધ્યાન કરીએ છીએ, એનું ભજન કરીએ છીએ, એનો તિલક ચાંદલો છે, એની કંઠી છે, એનો આશરો છે. આપણા જેવો જગતમાં કોઈ ભાગ્યશાળી નથી. આમાં હું એક શબ્દ ખોટો કહેતો નથી. આપણા પુણ્યનો પાર નથી. આ મહારાજ મળે નહીં, સર્વોપરી મળે નહીં, એનું ભજન ગમે નહીં, એનો આશરો થાય નહીં. બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી એટલે ભગવાન સ્વામિનારાયણની આપણને ઓળખાણ થઈ છે. એમના પરચા તો જુઓ, એમનું સામર્થ્ય તો જુઓ. અવતારો તો ઘણા થયા પણ આવી વાતો ક્યાંય પુરાણોમાં કે ગ્રંથોમાં લખી નથી. આ તો વાત જ અજબ ને અજોડ છે. પુનિ કહું કર્ણ ભા ગામ કી બાતા,
પુનિ કહું કર્ણ ભા ગામ કી બાતા,
દિન મેં રહે હરિજન વિખ્યાતા,
દિન મેં રહે હરિજન વિખ્યાતા,
ગુણ વિજ્ઞાતિ કહાવે તે ગી,
ગુણ વિજ્ઞાતિ કહાવે તે ગી,
ઝવેર દાસ નામ હે એહી,
ઝવેર દાસ
નામ હે કણભાના નાથ ભક્ત અને આ ઝવેર ભગત, આ બંને પટેલો પણ બહુ નિષ્ઠાવાળા. એમણે વાણિયાને સત્સંગ કરાવ્યો હતા પટેલોએ. જેટલે હતા ઉત્તમચંદ વાણીઓ આવી રીતે ભગવાન સ્વામિનારાયણ અનંત વિમાન લઈને તેડવા આવ્યા અને ગાજતે વાજતે હાવ ગામ ભાળે એમ ધામમાં ગયો વાણીઓ. આ વાત છે. પછી આ કણભાના નાથ ભક્ત વડોદરામાં રહેવા આવ્યા. એ વડોદરા ગોપાલ સ્વામીની સેવા કરીને વડોદરાવાળા નાથ ભક્ત કહેવાય. એ જ આ મૂળ ગામ એનું કણભા, ન ખબર હોય તો. પણ વાલા ભક્તો, હવે વાત કરવી છે ઝવેરભાઈની. એકવાર આ કણભાના ઝવેર ભગત પટેલ વડતા લાવ્યા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા. ભગવાન શ્રીને દંડવત કર્યા, પ્રણામ કર્યા, નેણાભરી મૂર્તિ નિરખી અંતરમાં ઉતારી અતિ વાલથી વાલમજીને હૈયામાં ખૂબ હેત કર્યું અને બહુ સુખિયા થઈ ગયા. અરે મહારાજ કે, એ ઝવેરદાસ. હા મહારાજ, મજામાં છો ને? મહારાજ બહુ મજામાં છો. ઝવેરદાસ શું મહારાજ, અક્ષરધામમાં જે મૂર્તિ છે ને તે મૂર્તિ અને આ અમે બેઠા છીએ એ મૂર્તિ એક જ છે, એક બે નહીં. હે મહારાજ, તમે તો જબરી વાત કરો છો. ધામમાં છે તે અને આ એક જ, એક જ. પ્રભુ એમ વાતે થોડું મનાય, તો કેમ મનાય? દેખાડો તો ખબર પડે, કૃપા કરો. મહારાજ કે, તો ઝવેરભાઈ થઈ જાવ તૈયાર, વીંચો આંખ્યું. ઝવેરભાઈ આંખ્યો વીંચી અને મહારાજે ચપટી વગાડી, ઝવેરભાઈને થઈ સમાધિ. ગયા અક્ષરધામમાં અને ત્યાં અનંત અવતારો ને અનંત મુક્તો ને બધા ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે ને હવ મહારાજના સ્વરૂપમાં હમાય ને બારા નીકળે ને વેદની સ્તુતિઓ થાય ને મહા અલૌકિક આશ્ચર્ય જોયું, મનાઈ ગયું. અને એમાં એ પણ દેખાડું કે અહીં જે મૂર્તિ બેઠી હતી જ ત્યાં બેઠી હતી, ત્યાં બેઠા હતા એ જ અહીં બેઠા હતા, એ જ દેખ્યું. એટલે મહારાજ કહેતા હતા એ નજરે અનુભવ્યું એટલે હજળ થઈ ગયું, બરાબર મનાઈ ગયું. સમાજીમાંથી જાગ્યા ત્યારે બોલ્યા, હે મહારાજ, હે મહારાજ ધણી નાથ, ધન્ય ધન્ય, તમારી વાત સાચી, તમે સર્વોપરી અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો અને ધામની મૂર્તિ અને આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી, મેં અનુભવ્યું કે છે. પછી મહારાજે કહ્યું છે, જવરભાઈ હજી તમારે કાંઈ પૂછવું હોય પૂછી લ્યો. સાચું મહારાજ? હા જવરભાઈ. હે મહારાજ, મહારાજ તો મારે પૂછવું છે. પૂછો પૂછો. મહારાજ બીજા ધામની મૂર્તિઓમાં અને અક્ષરધામની મૂર્તિમાં કેટલો ફેર છે? હે, બીજા ધામની મૂર્તિઓમાં અને અક્ષરધામની મૂર્તિમાં કેટલો ફેર છે તે મને કૃપા કરીને કહો. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજ ઉત્તર કરે છે, એટલો બધો જોરદાર ઉત્તર કરે છે, સમજાશે અને સમજાશે બાકીનાને ઉપરથી જાહે. ત્યારે શ્રીહરિજી બોલ્યા, કોટી કોટી સૂર્યના તેજ થકી કોટી ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે. પૂતર્યું ગળે? કોટી કોટી સૂર્યના તેજ થકી કોટી ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે, એટલું મગજમાં માનો. અને તે વૈકુંઠના મુક્ત થકી કોટી ગણું તેજ ગોલોકના મુક્તમાં છે, અને તે ગોલોકના મુક્ત થકી અનંત ગણું તેજ અક્ષરધામના મુક્તના એક એક રોમને વિશે છે. સાંભળજો. ને તે થકી કહેતા તે અનંત અક્ષરધામના મુક્ત થકી અનંત ગણું તેજ અક્ષરધામની જે ભૂમિ તેમાં હોપારી રહે એટલા ભાગમાં છે. ભાઈ ભાઈ, અને એવો અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વને ભેળો કરીએ, એ સર્વને ભેળો કરીએ તો પણ સર્વ અવતારી એવા અમારા એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ ન આવે એવા અમે છીએ. જવેર ભગત, એવા અમે છીએ. આમાં સમજી જાજો કે બીજા ધામની મૂર્તિ ને આ અમારી મૂર્તિ ફેર કેટલો. અને હવે સ્વામિનારાયણને બીજા અવતાર જેવા કે એને કાંઈ સમજાણું જ ન ગણાય. નારાયણનું નામ લ્યો, સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ, સર્વોપરી અમથાય ને બધા કેશ. અને એવા અનંત અપાર જે ભગવાન સ્વામિનારાયણ તે કરુણા કરીને જીવના કલ્યાણ એ માટે ધરતી ઉપર પ્રગટ થયા, ઝવેર ભગતને મળ્યા. એ જ સ્વામિનારાયણ ભગવાનનું આપણે ધ્યાન ભજન ને કીર્તન કરીએ છીએ, એ જ સ્વામિનારાયણની પૂજાને કંઠી છે. આપણે પણ જો એવા સ્વામિનારાયણને માનીએ તો વિષયો આ લોક દેહ બધું તુસ્ત થઈ જાય. કેવળ ભગવાન પાછળ ગાંડા થઈને 24 કલાક રહેવાય એવી આપણી સ્થિતિ બદલાઈ જાય. જો એવો મહિમા આપણને ડર થાય તો આપણું આખું જીવન પલટી જાય. વળી મહારાજ બોલ્યા કે ઝવેરભાઈ સાંભળો, બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે 10-10 મૂર્તિઓ છે, તેમાં 6 સગુણ મૂર્તિ છે અને 4 નિર્ગુણ છે. આ 10 અવતારના ધામ પણ નોખા નોખા છે. હે મહારાજ, નોખા નોખા? હા ઝવેર ભગત, નોખા નોખા છે. મહારાજ મહારાજ તે ધામ કયે ઠેકાણે હશે? ઝવેરભાઈ જુઓ, કહું સાંભળો, શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોકધામ છે, ને લક્ષ્મીનારાયણનું શ્વેત વૈકુંઠ ધામ છે, ને વાસુદેવ નારાયણનું શ્વેત દીપ ધામ છે, ને નરનારાયણનું બદ્રિકાશ્રમ ધામ છે. લ્યો, આ 4 નિર્ગુણ મૂર્તિના ધામ કીધા, હવે 6 સગુણ મૂર્તિના ધામ કહે છે. અને બ્રહ્માનું સત્યલોક ધામ છે, અને વિષ્ણુનું રમા વૈકુંઠ લોક ધામ છે, અને શિવનું કૈલાસ ધામ છે, અને અનિરુદ્ધ શંકરષણ અને પ્રદ્યુમ્ન એ ત્રણેયના ધામ મેરુ પર્વત ઉપર છે. અને બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થઈ રહે ત્યારે તે ધામના અધિપતિ અને તેમના મુક્ત તે અક્ષરધામમાં જાય છે. આવી વાત કરી મહારાજે. અને અમે અહીં આવ્યા છીએ તેથી અમારી ઉપાસના સમજવા સારું, તે સર્વે ધામના અધિપતિઓ તથા તેમના મુક્તો એક રૂપે અહીં આવેલ છે અને બીજા રૂપે ત્યાં ધામમાં પણ છે. સાંભળ્યો જવાર ભગત? ઓહો મહારાજ, આ તો બહુ મોટી વાત, બહુ મોટી વાત મહારાજ. હવે મને જેમ સેમ તમારો નિશ્ચય થયો, તમે તો પ્રભુ બહુ મોટા છો એમ ઝવેર ભગત બોલ્યા. લ્યો, આપણે પણ બધાએ આવી જ રીતે મહારાજનો સર્વોપરીપણાનો નિશ્ચય રાખવો. સાંભળો છો બધા, ખબરદાર, જો મહારાજને જરાય નાના સમજ્યા છો તો, કેમ જે જેવો ભગવાનનો મહિમા સમજશો, જેવું ભગવાનનું સામર્થ્ય સમજશો, જેવા ભગવાનને રૂપાળા સમજશો, જેવા ભગવાનને સુખાળા સમજશો, એવા સામર્થ્યવાળા, એવા રૂપાળા, એવા સુખાળા અને એવા અલૌકિક તમે થઈ જશો. મહારાજ કહેતા હતા, જે મને જેવો જાણશે એવો હું એને કરીશ. તો શું કામ મહારાજને નાના સમજવા? નાના સમજવા એ આપણે ઘરે ખોટશે. જેટલા મોટા સમજીએ એટલા મોટા મહારાજ આપણને બનાવી દેવા બંધાણા છે. હવે ખોટ ખાવી હોય એને મહારાજનો મહિમા ઓછો સમજવો, નહીતર પછી મહારાજનો મહિમા સમજવામાં કોઈ વાતની ઉણપ રાખવી નહીં. અને મહારાજનો મહિમા સમજવા માટે કોઈને અણુય નાના કરવાની જરૂર નથી. પણ સ્વામિનારાયણ ભગવાન એ સર્વનું કારણ છે, સર્વોપરી છે, એમ ભગવાન સ્વામિનારાયણને જેવા છે એવા સમજતા શીખવું. આવી અદ્ભુત વાત આવી. વાલા ભક્તો, આ કણભાના ઝવેર ભગતને મહારાજે વડતાલમાં આવી અદ્ભુત વાત કરી હતી. પછી ઝવેર ભગત પોતાને ગામ આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરીપણાએ અતિ જોરદાર નિશ્ચય દ્વારા એ અખંડ ધ્યાનમાં ધારીને અલો મસ્ત રહીને ભક્તિ કરતા. પણ આ ભગવાનના ભગતને બધા ઓળખી શકે એવું નહીં. આ ઝવેર ભગતની બે બહેનો હતી, એ બે કુસંગી જ રહી, એને આ ભગતનો મહિમા ન થયો. બોલો, હવે ઝવેર ભગત તો આમ નામ પરમાત્માનું ભજન કરતા કરતા આખી જિંદગી વિતાવી ચૂક્યા. તિનકો અંત સમય ભયો જબહી, શ્રી હરિ કૃષ્ણ પધારે તબહી. એમનો જયારે અંત સમય થયો ત્યારે સર્વાત્મા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ એને તેડવા પધાર્યા. કેવા પધાર્યા છે? એક પિતાંબર પહેર્યો સુજાના, એક પિતાંબર પહેર્યું છે. દુસર હું શિર બાંધ્યો ભગવાના, અને બીજું પિતાંબર મહારાજે માથે બાંધ્યું છે. એક પહેર્યું ને એક માથે બાંધ્યું, અને પાછા માણકી ઉપર બિરાજમાન થયા, અને સાથે દિવ્ય અશ્વ ઉપર પોતાના સખાઓ છે, સમલો ખાચર વગેરે પાર્ષદો, આ બધા સાથે ભગવાન સ્વામિનારાયણ આવ્યા. અને સુવર્ણના દિવ્ય વિમાનોમાં દિવ્ય સ્વરૂપે હારે પાછા નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી વગેરે 500 પરમહંસોને લાવ્યા છે. સાંભળજો, પોતે એક પિતાંબર પહેર્યું છે, ધ્યાન કરો, એક માથે બાંધ્યું છે, અને ભગવાન માણકી ઉપર બેઠા છે, સમલા ખાચર વગેરે સખાઓ ઘોડા ઉપર બેઠા છે, અને 500 પરમહંસો દિવ્ય વિમાનોમાં બેઠા છે. આટલા બધા આવ્યા ઝવેર ભગતને તેડવા. સાંભળો ખરા, બહુ મોટો રસાલો લઈને આવ્યા. કેમ જે ભગત એવા હતા, આપણે એવા ભગત થાય તો મહારાજ એવી રીતે આવે. મંજુ કેશાનંદ સ્વામી લખ્યું, સંત પંચદશ સંગે લેવું. સંત પંચદશ એટલે 500 સાધુ સંગે લઈ. તિનકું ટેરન આયે એ હું, ઝવેર ભગતને તેડવા આવ્યા. તિનકી ભગીની કુસંગી દોવું, ઝવેરભાઈની બેન બે કુસંગી હતી. એસોય દર્શ ભયો તબ સૌ, હવે એને આવું દર્શન થયું. બોલો, વળી ઝવેર ભગતના એક ભાઈ હતા, એ હરિભગત હતા, તેમને પણ આવા દિવ્ય દર્શન થયા. ઓલી બહેનો નહીં થયા, આ ભાઈ નહીં થયા. પછી મહારાજે ઝવેરદાસનું ભૌતિક શરીર છોડાવ્યું અને દિવ્ય ભાગવતી તનુ આપી પ્રેમથી દિવ્ય વિમાનમાં બેસાડ્યા, અને તપસ્વી મુનિઓને પણ મહાદુર્લભ એવા અક્ષરધામની પ્રાપ્તિ કૃપાએ કરીને જ કરાવી દીધી. આ દર્શનથી તેમની કુસંગી બેન બીજી પોતાની જે કુસંગી બેન હતી એને લઈને ગઢપુર ગઈ. બે બહેનો મહારાજ પાસે પીછે કુસંગી બહેન સૌ શ્રી હરિ કે ઢીગ આય, સહજાનંદ મહારાજ કે શરણ ભઈ મુદ પાય. પછી મહારાજને શરણે બે બહેનો થઈ હરિભગત બની. લ્યો આવો પરચો જોઈને આમ ભગવાન સ્વામિનારાયણે પોતાનું સર્વોપરીપણું બતાવ્યું. કંઈકને સત્સંગ કરાવ્યો, કંઈકને આવી રીતે રસાલા સાથે તેડવા આવીને પોતાના અક્ષરધામના મહાસુખને પમાડ્યા. માટે આવા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને રાત દિવસ ભજવા, એનું જ નામ રટણ કરવું, એનું જ ધ્યાન કરવું, એની જ માળા ફેરવા કરવીને એમની સેવાને, એમના સંતોનો સમાગમને, એમના ચરિત્રોમાં રમમાણ રહેવું. આ વર્ષે આપણે જપ વર્ષ બહાર પાડ્યું છે, માટે જપ કરજો બહુ જ. વળી હરિચરિતામૃત સાગરની પારાયણો કરવી હવે. ભગવાનના ચરિત્રથી ભરેલો જબરજસ્ત ગ્રંથ એટલે હરિચરિતામૃત સાગર, જેના 8-8 ભાગ ભાષાંતર થઈ પ્રકાશિત થઈ ચૂક્યા છે. હવે 4 ભાગ બાકી રહ્યા છે, એ પણ ચોમાસું આવતા પહેલા તમારા હાથમાં આવી જાય એવી રીતની સંતો મહેનત કરી રહ્યા છે. વાંચો બધા, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોમાં રમમાણ રહો. બસ વાલા ભક્તો, હવે ગામડી ગામના નરસિંહ પટેલને ભગવાન સ્વામિનારાયણ હાથી લઈને તેડવા આવ્યા એ વાત તમને કરવી છે. બહુ સરસ છે. એહી દેશ કી કહું પુની ભાતા,
એહી દેશ કી કહું પુની ભાતા,
ગામડી ગામ મે રહત વિખ્યાતા,
ગામડી ગામ મે રહત વિખ્યાતા,
નરસિદાસ નામ હે દેહું,
નરસિદાસ નામ હે દેહું,
ઉન વિજ્ઞાતિ કહાવે ભાવે રાત દિવસ કથા કીર્તન ભજન સ્મરણ કરતા, એનું એ જ તાન.
દેહ પતન કો સમય ભયો દેહા, દેહ અંત કાળ આવ્યો,
દેહ પતન કો સમય ભયો દેહા,
દેહ પતન કો સમય ભયો દેહા,
હસ્તી ઉપર અંબાડી શોભે,
હસ્તી ઉપર
તમે સમજ્યા. ભગવાન સ્વામિનારાયણ આ નરસિંહદાસને હાથી ઉપર બેસીને તેડવા આવ્યા. બોલો, ધ્યાન ધરો, ધ્યાન ધરો. હાથીને અંબાડી હરિવર બેઠા છે એવું ધ્યાન ધરવા માંડો. નરસિંહદાસને હાથીએ ચડીને હરી તેડવા આવ્યા. જુદા જુદા વાહનમાં તેડવા આવે. ઓલે અમને માણકી ઉપર બેહીને આવ્યા, ઓલે ઉત્તમચંદને વિમાનમાંથી બેહીને તેડવા આવ્યા. હાલો, તમારે શેનામાંથી બેહીને તેડવા આવવાની ઈચ્છા છે? ગરુડ લાવવો છે? તમારી ઈચ્છા હશે એમ એવું વાહન લઈને મહારાજ તમને તેડવા આવશે. બોલો, હાથીએ બેઠા છે મારો વાલો, અપાર સંતો ભક્તો સાથે છે, એકલા નહીં, 10-20 પાર્ષદોએ હાથમાં મશાલું લીધી છે, ચારે કર્યો અંજવાળું કર્યું, વચ્ચે આચીની અંબાડી હરિવર અને હજારો સંતો ભક્તો સાથે ભાઈ ભાઈ ગામડી ગામની બજાર તો એકડે ઠેઠ માણસો છીન મસાલો છીન સંતો હરિભક્તો ચી ભીડવાળી થઈ ગઈ. આખા ગામમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. ગામમાં એક કુસંગી બેચરભાઈ કરી દરજી હતો, બેચરભાઈ દરજી કુસંગી. મહારાજની અસવારી સાથે આ બધા સંતોને ભક્તો એના ઘર પાસે નીકળ્યા. સંતો ભક્તોનો અવાજ સંભળાણો અને અલૌકિક પ્રકાશ થયો એ જોઈ બેચર દરજી જાગી ગયો. ઘરની બહાર બજારે આવ્યો કે આ પ્રકાશ શું છે. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ અંબાડી વાળા હાથી ઉપર બેઠા છે અને કેટલાક સંતો ભક્તો સાથે છે અને બેચર દરજી તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જોઈ રહ્યો. હાથીની અંબાડીએ બેઠેલા હરિવરની મૂર્તિને માંડ્યો આંખના વીડિયાથી અંતરમાં ઉતારવા હો. હા 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 હા, આનંદનો એને પાર ન રહ્યો. એ તો માંડ્યો રાડ્યું નાખવા, હાલો હાલો દર્શને હાલો, આ સોના અંબાડીએ હાચી શણગાર્યો છે અને સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, એટલે આ જાગો. સોના અંબાડીએ હાથી શણગાર્યો,
સોના અંબાડીએ હાથી શણગાર્યો,
સોના અંબાડીએ હાથી શણગાર્યો,
સોના અંબાડીએ હાથી શણગાર્યો.
એ ગજે બેઠા ગીરધારી રે હાલો દર્શને જઈ.
Yeah.
ભગવાન સ્વામિનારાયણ આવી રીતે સોનાની અંબાડી ઉપર બેઠા છે, બધા ભક્તો દર્શન કરે છે, મોટી અંબાડી નીકળી છે. આ બધું જોઈને ઓલો બેચર દરજી તો આભો થઈ ગયો. કમાલ કહેવાય. ઈ કહે છે કે પણ આ આ અત્યારે જાય છે ક્યાં? એટલે તમે બધા જાવશો ક્યાં રાત્રિના સમયે? તબ કહે નરસિંહ દાસ કુ તેરને જાતા હૈ આજ, યું કહી કે આગે ચલે સહજાનંદ મહારાજ. ભગવાન સ્વામિનારાયણે બેચર દરજીને એમ કહ્યું કે અમે નરસિંહદાસને તેડવા આવ્યા છીએ, એમ કહીને સવારી આગી હાંકી. પણ હવે બહુ સરસ વાત છે. આગે આઈ એક ભીત, આગે આઈ એક ભીત, તેહી બીચ હસ્તી અંબારી જૂથ ચલે ગયે જન્મીત. બેચર દરજી દેખ્યો સૌ. આગળ એક ભીત આડી આવી અસવારી, એમ નામ ભીત હોહરી હોય ગઈ આખી. બોલો હાથી ને મહારાજ ને મસાલો વાળા ને ઘોડા ને સંતો ને ભક્તો બધા હોરા. બોલો બેચર દરજી તો આભો બની ગયો કે આવી અસવારી કોઈ થી ભાળી નથી. ભગવાન સ્વામિનારાયણ આવી રીતે નરસિંહભાઈ પાસે પહોંચ્યા, એમને દર્શન દીધા. ત્યારે નરસિંહભાઈએ તેના સંબંધીઓને કહ્યું કે સૌ સાંભળો, આ સ્વામિનારાયણ ભગવાન મને હાથી ઉપર બેસી તેડવા આવ્યા છે. વાહ મારો વાલો, હાથી ઉપર હોનાની અંબાડીમાં શોભી રહ્યા છે, સાથે અનેક સંતો ભક્તો છે, બધાયના અહો દિવ્ય અલૌકિક સ્વરૂપ છે. તો સંબંધીજનો, તમે ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો રાખજો, પરમેશ્વરની ભક્તિ કરજો, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા માનજો, પ્રભુથી ડરીને ક્યારેય તમે પાપ માર્ગે જાવતા હો તો અટકજો, ભગવાનની બીક રાખજો. આમ કહ્યું, છેલ્લે કહ્યું, હવને જય સ્વામિનારાયણ, હું ભગવાનની સાથે અક્ષરધામમાં જાઉં છું, એમ કહી અને નરસિંહ ભાઈએ શરીર છોડ્યું. ભાઈ ભાઈ આ ગામડી ગામના નરસિંહ પટેલની વાત કરી, અને ભગવાન સ્વામિનારાયણની સાથે દિવ્ય શરીર ધારણ કરી હાથીની અંબાડીમાં બેસી અને નરસિંહ દાસ અક્ષરધામમાં ઉપડ્યા. આ પરચો ગામડી ગામના બેચર દરજીએ નજરો નજર જોયો અને પછી ગામ આખાને કહ્યો, તબસો હરિજન કુ કહે સહજાનંદ ભગવાન, યું કહી હરિ કે શરણ ભયો સો દરજી સુજાન. પછી હરિભક્તોને મળ્યો અને કહ્યું કે સ્વામિનારાયણ સાચે જ ભગવાન છે, માટે મારે સ્વામિનારાયણનો આશ્રય કરવો છે, એમ કહી ગામમાં જ્યારે સંતો આવ્યા ત્યારે સંતો પાસે બેસી કઠ્ઠી બાંધી અને બેચર દરજી પાકો હરિભગત થયો હતો. આવી અદ્ભુત વાત છે ભાઈ. વળી ગામડી ગામના તેજબાઈને દર્શન આપીને મહારાજ ધામમાં લઈ ગયા. સાંભળો, યહી ગામ કી કહુપુની બાતા હરિજન શિવદાસ વિખ્યાતા. આ શિવદાસ ગામડી ગામના ભગત હતા, પટેલ હતા. એમની પત્નીનું નામ તેજબાઈ હતું. આ તેજબાઈ મહાન ભક્ત હતા, ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરતા હતા અને ધર્મપુત્ર પ્રત્યક્ષ શ્રી હરિમાં એને ગાઢ પ્રેમ હતો. અને એ તેજબાઈનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે રથ લઈ આયે સુખરૂપા, બહિલકું ઘુઘર માલ અનુપા, બાજી ભાઈ કે ચોક હું માઈ, રથ કુ છોરાઈ ચલે સુખદાઈ. ભગવાન સ્વામિનારાયણ આ તેજબાઈને તેડવા આવ્યા તો રથ લાવ્યા છે અને રથની સાથે બળદ જોડ્યા છે, કંઠમાં ઘુઘર માળ વાળા બળદ. અને બાજીભાઈનો જે ચોક છે ગામડી ગામમાં, ત્યાં પોતે રથ છોડ્યો ભગવાને. અને બાજીભાઈએ દિવ્ય વિમાનમાં બેઠેલા સંતો ભક્તોને જોયા અને આ રથ જોયો. પછી બાજીભાઈએ તેમના સંબંધીજનો તથા ગામજનોએ પણ આ બધો રથ જોયો, બધો કાફલો આખો જોયો. ઘુઘરમાળવાળા બે બળદો જોડેલ શ્રીહરિના રથના અને સાથે આવેલા સંતો ભક્તોના દર્શન કરી આખું ગામડી ગામ આમ આશ્ચર્યચકિત થઈ ગયું કે આ શું કહેવાય એમ. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે તેજબાઈને દર્શન દીધા અને તેજબાઈનો ભૌતિક દેહ છોડાવી દિવ્ય દેહ દીધો અને તેજબાઈને રથમાં બેહાડ્યા છે. રથમે બેઠાઈ નારી કું દેવા, અક્ષરધામ ગયે તત ખેવા. એ નારીને રથમાં બિહાડી અક્ષરધામમાં લઈ ગયા. બાજી પટેલ કે સંબંધી જે હું પ્રગટ પ્રમાણ દર્શ ભયે તે હું. બાજીભાઈને એમના સંબંધીઓને આ પ્રગટ પ્રમાણ દર્શન થયા અને આ દેખીને એના અંતરમાં અતિ આશ્ચર્ય થયું અને એ બાજી પટેલ અને એમના તમામ સંબંધીઓ ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરે છે અને સત્સંગી થાય છે. અને ગામમાં રહેનારા ઘણા લોકો પણ સ્વામિનારાયણ ભગવાનના સાધુ પાસેથી વર્તમાન ધારી અને સ્વામિનારાયણ ભગવાનને શરણે થયા છે. લ્યો, અરે એસે પરચા દેખી કે ગામ હુકે સબ જન, સહજાનંદ મહારાજ કો કરન લગે હું ભજન, સહજાનંદ મહારાજ કો કરન લગે હું ભજન. સાંભળો, મંજુ કેશાનંદ સ્વામીએ કહ્યું ગામના માણસો સહજાનંદ મહારાજનું માંડ્યા ભજન કરવા, લાગી ગઈ બધાને. અને હવે એક ચરિત્ર, મૌધાના બ્રાહ્મણને બ્રહ્મ રાક્ષસ વળી ગયો અને ભગવાન સ્વામિનારાયણે કાઢ્યો, એ આપની આગળ કહું છું. જે મંજુ કેશાનંદ સ્વામી અદ્ભુત લખ્યું છે પણ એમાંથી શીખવાનું જાજું છે, માટે સાવધાન રહેજો. હવે જોજો અદ્ભુત વાત. દ્રગ દેખી પુની કહું એક બાતા, શું કહે છે? દ્રગ દેખી પુની કહું એક બાતા, મારે આંખે દેખેલી વાત હવે તમારી આગળ કહું છું. મંજુ કેશાનંદ સ્વામી કહે, આ કાંઈ સાંભળેલી નહીં, કલ્પેલી નહીં, નજરે નજરે નજરો નજર જોયેલી વાત. દ્રગ દેખી પુની કહું એક ભાતા,
દ્રગ દેખી પુની કહું એક ભાતા,
સો જાનત સબ જન વિખ્યાતા,
સો જાનત સબ જન વિખ્યાતા,
મમ ધાગામ મે તિજ એક રહાવે, સત્સંગી નહીં કહાવે,
સો સત્સંગી નહીં કહે.
દ્રગ દેખી પુની કહું એક બાતા,
દ્રગ દેખી પુની કહું એક બાતા,
પુની કહું એક બાતા,
પુની કહું એક બાતા.
વળી એક વાત કહું છું કે હવે આ બ્રાહ્મણ સો સત્સંગી નહીં કહાવે, કે સત્સંગી નહોતો કહેવાતો પણ કંઠી બાંધી તેઓ. આ બ્રાહ્મણનું નામ હતું ઈશ્વરભાઈ અને આ ઈશ્વર નામના બ્રાહ્મણને પ્રગટ ભગવાન સ્વામિનારાયણના નિત્યાનંદ નામના એક સંન્યાસીએ વર્તમાન ધરાવેલા સ્વામિનારાયણ ભગવાનના સાધુએ સત્સંગી બનાવ્યો હતો, પરંતુ તે સત્સંગના પૂરેપૂરા નિયમ પાળીને પાકો સત્સંગી થયો નહોતો. બોલો, કંઠી બાંધી હતી પણ નિયમ ધર્મ પાળતો નહોતો, એમાં બ્રહ્મ રાક્ષસ વળી ગયો. સાંભળો છો કે નહીં? એમ છે વાત, બહુ સમજવા જેવી. સત્સંગી થયા હોય પણ નિયમ ધર્મ નો હરખા પાળતા હોય તો ભૂત વળગે, બ્રહ્મ રાક્ષસ વળગે, કંઈક માથા કુટે આવી પડે. માટે હરખા ધર્મ નિયમ પાળવા. હવે આ ઈશ્વર સો ખની કાટન ગયો બનમે, તાહાસે બ્રહ્મભૂત લગ્યો તનમે. ખણિયા કાપવા ગયો તો વાડીમાં, ત્યાંથી વળી ગયો. તિનકુ નિકાસન કાજ અનંતા, કિન ઉપાય વિપ્ર બુદ્ધિવંતા. બુદ્ધિશાળી બ્રાહ્મણોને બોલાવ્યા અને આ બ્રહ્મરાક્ષસને કાઢવા માટે બહુ પ્રયત્નો કર્યા તોય આ ભૂત નીકળ્યું નહીં. પછી શાસ્ત્રી પાઠ બેહાડ્યો, સમજ્યા? ગીતાનો, વિષ્ણુ સહસ્ત્ર નામનો, નારાયણ કવચનો બહુ પાઠ કરાવ્યા બ્રાહ્મણો પાસે. તિનકો પાઠ પુની પુની કિના, આ બધા ગ્રંથોના વારંવાર પાઠ કર્યા તો હું ન નીકળશો ભૂત મલીના, તોય આ મલિન ભૂત નીકળ્યો નહીં. હવે હું જાણું ગામ આખું, એવાનું કરવું હું? મને બ્રહ્મ રાખે એવો હેરાન કરે, એવો હેરાન કરે, ન પૂછો વાત. પછી ગામના હરિભક્તોએ કીધું, માથાકોટ પડી મેલો અને સ્વામિનારાયણ ભગવાન જેતલપુર છે, જેતલપુર ભેગા થાવ, ત્યાં સ્વામિનારાયણ ભગવાનને પગે લગાડો તો સારું થાય. તબ જેતલપુર આવ્યો સુજાના, નિરખે સહજા નંદ ભગવાના. સંબંધીઓની સાથે એને જેતલપુર લાવવામાં આવ્યા અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં દેવ સરોવરને કાંઠે સભા ભરાણી હતી એમાં બેઠા હતા. એમાં થોડા બ્રાહ્મણો સાથે આ ઈશ્વર આવીને સભામાં બેઠો, ભગવાન સ્વામિનારાયણના બેઠો બેઠો દર્શન કરતો હતો, અને અચાનક ચાલુ સભામાં માંડ્યો શ્લોકો બોલવા. ફફડાટી બોલાવે, બોલો. ત્યારે મહારાજ કહે, અલે સભામાં શ્લોકો કોણ બોલે છે? ત્યારે આ ઈશ્વરના હગા હોઈએ કહ્યું, એ સજાનંદ સ્વામી આ બોલે છે. આ કોણ છે? એનું નામ ઈશ્વરભાઈ છે, એ અમારા ગામનો અમારો હગો થાય. તે કેમ શ્લોકો બોલે છે? એ મહારાજ એને બ્રહ્મરાક્ષસ વળગ્યો છે એટલે બોલે છે. આવી રીતે અમને પણ મહારાજ બહુ જ હેરાન કરે છે, માટે આપ દયા કરો તો સારું, આનામાંથી બ્રહ્મરાક્ષસ કાઢો. સારું સારું, અહીં લાવો, અહીં મારી પાસે લાવો. પછી ઓલા એના હગા ઈશ્વરને મહારાજ પાસે લાવ્યા, ત્યારે મહારાજ સામે જોર જોરથી શ્લોકો બોલવા માંડ્યો. એટલે મહારાજે જોરથી હાંકોટો માર્યો, આય બંધ, એટલે ચૂપ થઈ ગયો. પછી મહારાજ કહે, એ તું કોણ છો? હું બ્રહ્મરાક્ષસ છું, તું આમાં નીકળી જા. નીકળીને જાઓ, ક્યાં વાત કરો છો? અને આ ક્યાં તમારો ભગત પાકો છે? જેવો તેવો કંઠી બાંધી હતી એકવાર, ઠેકાણા વગીનો છે, એમાં રહેવાની મજા આવીશ મને. મહારાજ કહે, એ જો પાકો સત્સંગી નહીં હોય તો હવે અમે એ ઈશ્વરને પાકો હરિભગત કરીશું, સમજાણું. પણ તું આમાં નીકળ, એટલે પાણી લાવો કેસ. એમ કહીને ભગવાન સ્વામિનારાયણે પાણી મગાવ્યું મહારાજે, અને વર્તમાન ધરાવવા માંડ્યા. ત્યાં તો બ્રહ્મરાક્ષસ મુઠ્ઠી વાળી ગયો, તે પાણી લે જ નહીં. પછી મહારાજે પરાયણે પાણી આપી ઈશ્વરભાઈને વર્તમાન ધરાવ્યા, તેથી બ્રહ્મરાક્ષસ ઢીલો પડી ગયો. પછી મહારાજે કહ્યું, તું આના શરીરમાં શા માટે આવ્યો છો? બોલ, હું કામ આવ્યો છો? હવે આમાં જ નીકળી જા. ત્યારે બ્રહ્મરાક્ષસ કહે, નીકળીને ક્યાં જાઓ? મહારાજ કહે, આ દેવાનંદ સંન્યાસીમાં જા. દેવાનંદ સ્વામી ઊભા હતા, એની સામે આંગળી ચીંધીને ઠેકાણું બતાવ્યું કે આમાં તો આવી જા. બ્રહ્મરાક્ષસ કહે, એમાં તો હું દાજી મરું, એ સાધુમ ન જવાય, બળી જાઓ. ત્યારે મહારાજ કહે, તો વેલકમ, અમારામાં હે, કે તો અમારામાં આવી જા. તબ કહે ભૂત સુનુ ભગવાના, તુમ ઢીક રહ્યો ને જાત સુજાના, કે તમારી તો પડખે રહેવાતું નથી, કે અંધેર આવવાની ક્યાં વાત કરો છો, દાજી મરું છું. પુની હરિ કહે, યહ સંત મેં રહ હું, ભગવાન કહે તો આ સાધુમ જા. તો એ ભૂત બોલ્યો, ભૂત કહે સંત પ્રતાપ ન સહું, સાધુનો પ્રતાપ મારાથી સહન ન થાય, કે એમાં નો મારાથી જવાય. ત્યારે મહારાજ કહે, તો તું આ વડલામાં રહીશ? બ્રહ્મરાક્ષસ કહે, મહારાજ જ્યાં આવા સંતની સભા થાય ત્યાં મારાથી કેમ રહેવાય? આ વડલા નીચે તો આવા પવિત્ર સાધુઓની નિત્ય સભા અને કથા વાર્તા થાય છે, એમાં મારાથી ન રહેવાય. ત્યારે મહારાજ કહે, તો હવે તું જ કહે. હે, કે હવે તું જ બોલ, તારે ક્યાં રહેવું છે? બ્રહ્મરાક્ષસ કહે, સાચું કહું? મહારાજ કે, સાચું જ કહેવાનું હોય ને, ખોટું બોલ્યો તો ખબરદાર. તો સાંભળો મહારાજ, આ સભામાં એવા ઘણા છે જે તમને ભગવાન માનતા નથી, એ મારા કામના છે, કે બોલો. તથા અમુક તમારા હોવા છતાં, અમુક તમારા હોવા છતાં ભગત થયા, તમને ભગવાન માને છતાં નિયમ ધર્મ બરાબર પાળતા નથી, એવા જે ભાઈઓ છે અને એવી કેટલીક બાઈઓ છે, પણ એમાં એવી જે બાઈઓ છે ને, એમાં તમે રજા આપો તો સુખેથી રહો, કે એમાં પાંચ ડોસ શું કરી, બોલો. ધર્મ નિયમ પાળતી ન હોય ને, એવી ડોસ્યુમાં જો જવાની રજા આપો ને, તો ન્યા સુખેથી રહો. બ્રહ્મરાક્ષસ આમ બોલ્યો. પછી મહારાજે કહ્યું છે, અરે એ બાઈઓ સાંભળો, જે અમારા વર્તમાન બરાબર તમે નથી પાળતા, તેથી આ બ્રહ્મરાક્ષસ ને તમારા માવું છે, જો બોલો આવા દઉં. પછી જે બાઈ ભાઈ એવા હતા, ધર્મ નિયમ બરાબર નહોતા પાળતા, તે હાથ જોડીને કરગરવા લાગ્યા, એ મહારાજ આ ઈનો આવા દેતા, હવે એમ સુધરી જઈશું, કે હા, કે બરાબર ધર્મ નિયમ પાળશો, માટે આ એને ન મોકલતા મહારાજ. પછી બ્રહ્મ રાક્ષસ કહે, હે મહારાજ હવે અહીં મોકલવો ને અહીં મોકલવો, માથાકૂટ જવા દો ને, મારો ઉદ્ધાર કરી નાખો ને, તમે તો ભગવાન છો. તુમ હી કરો પ્રભુ મમ કલ્યાણા, તબ હસી બોલે શ્રી ભગવાના. બ્રહ્મ રાક્ષસ કે તમે જ મારો ઉદ્ધાર કરો. ત્યારે ભગવાન હસ્યા અને મહારાજ એટલું બોલ્યા, મહારાજ કે તું કોણ છો અને તું બ્રહ્મ રાક્ષસ શા કારણથી થયો, તેનું જે નિમિત્ત હોય તે કહે. નિમિત્ત વિના બ્રહ્મ રાક્ષસ યોનીને મનુષ્ય પામી શકતો નથી, માટે તેની વિગતે વાત કર, સાચી બ્રહ્મ રાક્ષસ થયો. ત્યારે એ બ્રહ્મ રાક્ષસ બોલ્યો કે હે મહારાજ, હું પૂર્વે દેવલ ઋષિનો શિષ્ય હતો. સાંભળવા જેવી કથા છે. હું પૂર્વે દેવલ ઋષિનો શિષ્ય હતો. મારા ગુરુજી તે ઋષિ બહુ મહાન હતા. તેમની પાસેથી હું વેદો તથા શાસ્ત્રો ભણ્યો, તેનું મને બહુ અભિમાન આવ્યું. મારા ગુરુએ મારા ઉપર કૃપા કરી, મને ખૂબ ભણાવ્યો, ખૂબ મોટો વિદ્વાન બનાવ્યો, બધું ખૂબ શીખવાડ્યું, મોટો પંડિત થયો. પણ મને વિદ્યા પચી નહીં. મારામાં મને મારા ગુરુજી તથા બીજા બધા કરતાં શ્રેષ્ઠતા મનાઈ ગઈ કે બધા કરતાં હું વધારે જાણું, વધારે સમજું, વધારે ડાયો, બુદ્ધિશાળી, હોશિયાર, તેજસ્વી, પ્રતિભા સંપન્ન છું, એમ મારામાં મને શ્રેષ્ઠતા મનાઈ ગઈ ગુરુજીના કરતાંય. તેથી હું મારા ગુરુજીની સામે થવા લાગ્યો. વાતની વાતે હામો થાય. તેમણે દયા કરીને મને ઘણું સમજાવ્યો, પણ વિદ્યાના અભિમાનમાં હું સમજ્યો નહીં. કેમ જે મને મારું જ વજન પડેલું, મને મારો બહુ મહિમા થઈ ગયેલો અને ગુરુજીનો રહેલો નહીં, ન મનાણું. અને એકવાર મારા ગુરુજી સાથે વાદવિવાદે ચડી ગયો. તે વાદવિવાદ કરીને મેં ઋષિને બહુ જ કોપાયમાન કર્યા. તેથી તેમણે મને શાપ આપ્યો કે તું બ્રહ્મ રાક્ષસ થઈશ, જા તું બ્રહ્મ રાક્ષસ થઈશ, આ મારો શાપ મિથ્યા નહીં થાય. આ શાપ છતાં હું ગભરાણો. પછી હું ગુરુના પગમાં પડ્યો, માફી માગી, કર ગર્યો, ખૂબ પ્રાર્થના કરી. તેથી ગુરુ રાજી છે અને એમ કહ્યું કે મારો શાપ તો મિથ્યા નહીં થાય, તને બ્રહ્મરાક્ષસની યોનિમાં જન્મ લેવો પડશે, બ્રહ્મરાક્ષસ તો તું થાયશ, પણ એ વખતે કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થશે, પછી તું જ્યારે તેના યોગમાં આવીશ ત્યારે તે તારો મોક્ષ કરશે. મહારાજ, પછી હું મહુધા ગામમાં જન્મો અને હું આ ઈશ્વરનો કાકો થાઉં છું, એ મારો આમ તો ભત્રીજો છે. મારા ખેતરમાં એક રાયણનું ઝાડ હતું, તેમાં મારા પૂર્વજન્મના ગુરુ દેવલ મુનિના શાપને કારણે મને બહુ જ હેત થયું આ રાયણના ઝાડમાં, અને એ હેતને કારણે હું મર્યા પછી બ્રહ્મરાક્ષસ થયો અને તે રાયણમાં નિવાસ કરીને રહું છું. અને જે કોઈ મનુષ્ય મારી તે રાયણને કાપે તેના પ્રાણને લીધા સિવાય હું રહેતો નથી. આ મારી વાત સૌ લોકમાં પ્રસિદ્ધ છે, તેથી જ બધા મારા ડરે છે. જે કોઈએ આ મારી રાયણને કાપી છે તેના પ્રાણ મેં તરત લીધા છે. મારો ભત્રીજો ઈશ્વર આ બધી વાતને જાણતો, છતાં તેણે આવીને રાયણને કાપી. મારી એ નિશ્ચિત વાત હતી કે હું તેને માર્યા સિવાય નહીં રહું, મારું આ પાકું હતું. આ ઈશ્વરભાઈ થોડો ઘણો સત્સંગ રાખે છે, તેને લીધે હું તેનો જીવ લેતા ડરતો રહું છું. બાકી મારી વાત નક્કી હતી કે રાયણને અડે અને મારી જ નાખવાનો, પણ આવડો આ સત્સંગી થયેલો છે. સત્સંગના બરાબર નિયમ પાળતો નથી, પણ કંઠી તો સંતો પાસે બાંધી છે, માટે એનો જીવ લેતા હું ડરું છું. મહારાજ કે તો પછી એનામ આવે શું કામ, જીવ લેવાથી ડરે છે તારે? તો કે જુઓ મહારાજ, હવે મેં એનો જીવ લેવાનું તો માંડી વાળ્યું છે, પણ આવું છું હું કામ એનું કારણ કહું કે હવે તો મારો મોક્ષ કરવા માટે હું ક્યારેક ક્યારેક એમ આવું છું. સત્સંગીમાં આવીએ તો મોક્ષ થાય ક્યારેક, એમ સમજીને ક્યારેક સત્સંગીને ભૂત વળગે, એનું કલ્યાણ કરવા માટે, બીજો કોઈ આશય ન હોય માટે બેવું નહીં વળગે. તો હરિભગતને વળગે તેનું કલ્યાણ થાય, બીજે વળગે તો ક્યાં મેળ પડે? એ કે હું મારું કલ્યાણ થાય એટલે આ ઈશ્વરમાં ક્યારેક ક્યારેક આવું છું. માટે હે પ્રભુ, એ મારા ગુરુજીની કૃપાથી જ આજે મને તમારા દર્શન થયા છે અને આપની કૃપાથી આજે હું તે શાપથી છૂટ્યો છું, માટે હવે જ્યાં આજ્ઞા કરો ત્યાં જાઓ, તમે જ્યાં કહો ત્યાં જાઓ. મહારાજ કહે, તુમકુ આજ્ઞા કરત હે હમહુ બદ્રિકા આશ્રમ મેં જાઓ તુમહુ. મહારાજ કહે, હવે તમે બદ્રિકા આશ્રમમાં જાઓ, અમે તમને એવી આજ્ઞા કરીએ છીએ. તબ બ્રહ્મભૂત કરી પર નામા ભૂતકો દેહ તજો દુઃખ ધામા. ત્યારે બ્રહ્મ રાક્ષસ હે દુઃખના ધામ રૂપ એવા બ્રહ્મ રાક્ષસ રૂપ ભૂતનો દેહ તજો, બદ્રિકા આશ્રમ મેં ગયો દિવ્ય સ્વરૂપે તેહુ, એસે તાર્યો ભૂતકુ મહાપ્રભુ દર્શન દેહુ. આવી રીતે મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણે ભૂતને દર્શન દઈને તાર્યો ભાઈ. પીછે દ્વિજ સુખીઓ હોહી હરિશરને ભયો આપ, ત્યાર પછી ઈશ્વર દ્વિજ સુખીઓ થઈ ભગવાનને શરણે થયો. સહજાનંદ ભગવાન લખી મીટે સબ સંતાપ, પાકો હરિભગત થઈ ગયો. લ્યો, અને એના સંબંધીઓ બધા સ્વામિનારાયણ ભગવાનના પાકા આશ્રિત થયા. આમ ભગવાન સ્વામિનારાયણે આ મૌધાના ઈશ્વરમાંથી બ્રહ્મ રાક્ષસ કાઢ્યો એટલું નહીં પણ એનું કલ્યાણ કર્યું. પૈખી પ્રૌઢ પ્રતાપ યો સહજાનંદ સ્વામી કો,
પૈખી પ્રૌઢ પ્રતાપ યો સહજાનંદ સ્વામી કો,
અરે અચરજ પાય અમાપ સભા વિશે નર નારી સબ.
સાંભળ્યો ને તમે આ ચરિત્ર? આમાંથી બહુ બધું જાજુ જાજુ શીખવાનું છે. બોલો, તમે શું શું શીખ્યા? ભગવાન સ્વામિનારાયણે આ એક ચરિત્ર દ્વારા ઘણું શીખ્યું છે. જેમ કે એક, સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનવામાં કેટલો ફાયદો છે એ આમાં જ શીખવા મળે છે. સ્વામિનારાયણ ભગવાનને જો ભગવાન માનીએ તો આવા બધા દુઃખ પરબારા જાય. બીજી વાત, એ સત્સંગી બન્યા પછી પણ જો ધર્મ નિયમ બરાબર ન પાળીએ તો કેટલું નુકસાન થાય એ પણ આમાં શીખવા મળ્યું. માટે સત્સંગી થયા પછી સત્સંગીને પાળવાના બધા નિયમ પાળવા, પ્રથમનું 18મું વચનામૃત વારે વારે વાંચવું તો ધર્મ નિયમ પાળવામાં બળ રહે. ત્રીજી વાત, સાચા સંતો ભક્તો અને શ્રી હરિનો કેવો પ્રબળ પ્રતાપ છે એ પણ આમાંથી શીખવા મળે છે. કંઠી જ બાંધીને જેવો તેવો હરિભગત થયો તોય બ્રહ્મ રાક્ષસ એનો જીવ લઈ શક્યો નહીં, ડરતો હતો અને માત્ર પોતાનું કલ્યાણ થાય એને માટે એમાં ક્યારેક આવતો. જુઓ તો ખરા સત્સંગનો પ્રતાપ. ચોથું, જેને પ્રગટ પ્રભુ તથા સંતોનો યોગ થાય છે તેવા ઝાડમાં પણ રાક્ષસ રહી શકતો નથી. મારે જે કીધું ને કે આ ઝાડમાં જા, તો કે જે ઝાડ નીચે આવા સંતો સભા કરીને કીર્તન ભજન કરતા હોય એ ઝાડમાં મારાથી રહી શકાય નહીં. બોલો, આવો ભગવાન સ્વામિનારાયણનો એના સાધુનો પ્રતાપ છે એ જાણવા મળ્યું ભાઈ. પાંચમું, સંતો ભક્તોનો કે પોતાના મોક્ષદાતા ગુરુજીનો જો દ્રોહ થાય તો બ્રહ્મ રાક્ષસ પણ થવું પડે છે એ પણ આ કથામાંથી શીખવા મળ્યું. ગુરુ પાસેથી જ વિદ્યા વિદ્યા સદગુણો દીક બધું શીખીને પછી એને જ હામો થવા માંડે. ગુરુ કરતાંય વધારે ડાયો બુદ્ધિશાળી પ્રતિભા સંપન્ન બનીને ગુરુને નહીં જેવા માની લે તો મોત થાય. આમ ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત આ એક ચરિત્રમાંથી કેટલી કેટલી વાત શીખવા મળી. જો અલ્યો, આવા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, માટે અતિ ભાવથી આપણે ભજન કરવું. બીજી વાત, ભજનમાં સાવધાન રહેવું.
ऐसे अनंत घन श्याम परचा दिया यही देश में,
अनंत घन श्याम
भले 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 अनेक परचा दिया
देश में,
अब कहो जन सुख धाम गुर्जर देश की बात शुभ,
अब कहो जन सुख
શુભ. હવે ગુજરાતમાં જે પરચાય પાયાની વાત કરું છું, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય મંજુ કેશાનંદ મુનિ વિરચિતે ઐશ્વર્ય પ્રકાશે શ્રીનગર દર્શિત ઐશ્વર્ય કથન નામા સપ્તદશો અધ્યાય, અદભુત વાત છે. હવે 18મા અધ્યાયમાં પ્રવેશ કરું છું. દેવગામના વિપ્ર કલ્યાણ તથા સુખા વ્યાસને દિવ્ય દર્શન આપ્યું. આ બાપ દીકરો થાય છે. દેવગામ કો વિપ્ર એક તિનકો નામ કલ્યાણ, બાલ અવસ્થા સુ ભયો દઢ સત્સંગી સુજાન, જગ વ્યવહાર કિયો નહીં ભજત સ્વામી સુખદાન, તિનહી કયો નિજ તાતકુ સહજાનંદ ભગવાન. આ કલ્યાણભાઈ વ્યવહારમાં પડ્યા નહીં, બસ માત્ર પરમેશ્વરનું ભજન જ કરતા હતા. એણે એકવાર એના બાપ સુખા વ્યાસને કહ્યું કે આજ સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી અવતાર થયો છે, તેના દર્શન માત્રથી અનંત જીવને સમાધિ થાય છે અને જીવ મહાસુખ્યા થઈ જાય છે, સર્વ પાપ તાપથી છૂટીને જીવ ભગવાનના ધામમાં જાય છે. ઇનકો શરણ કરંત જન જે હું બ્રહ્મ મહલ મેં જાત હે તે હું. સર્વાવતારી પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો જે કોઈ આશ્રિત હોય, જે કોઈ એને શરણે થાય, તે બધા તાપથી છૂટીને બ્રહ્મ મહલમાં જાય છે પિતાજી. આમ કલ્યાણભાઈએ સુખા વ્યાસને કીધું, દેવગામના સુખા વ્યાસને. એસો બચન તેહી અંતર માહી, સુખા વ્યાસ કુ મનાયો નાહી. એને બાપાને છોકરાની વાત મનાણી નહીં. ભલી સુખા વ્યાસના મનમાં વિચાર થયો કે મારા પુત્રની વાત સાચી છે ખોટી, આ સાચી છે ખોટી, આમ વિચાર થયા કરે. આ કલ્યાણ મારો બેટો આવી વાત કરે છે, હું હશે આમાં, આવી શંકા થઈ. પણ ભગવાન સ્વામિનારાયણે એના ઉપર દયા કર્યો. શંકાનું સમાધાન કરવા તે જ સમયે બહુનામી ભગવાન સ્વામિનારાયણે ઘણા અસવારો સહિત તેને દિવ્ય દર્શન આપ્યું. સુખા વ્યાસને દર્શન દીધું અને ભગવાન સ્વામિનારાયણ આમ ચાલ્યા ત્યારે તેણે મહારાજના ચોકડાની લગામ પકડી, તેથી મહારાજે ઘોડો અતિ વેગમાં ચલાવ્યો, તેથી ઘોડાનો ડાબલો સુખા વ્યાસને હાથમાં વાગ્યો, તેથી તેને શરીરનું ભાન ન રહ્યું અને સુખા વ્યાસ પડી ગયા. પછી 3 દિવસે આરામ થયો હતો. ચલ નીકળશે પુની મહાપ્રભુ તાહાસે અજ અવિનાશ, ભગવાન તો ત્યાંથી આગળ નીકળી ગયા. તદપી વિપરે નહીં જાણ્યો હરિકો પ્રબલ પ્રતાપ, તોય સુખા વ્યાસને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો નહીં. ભગવાનનો નિશ્ચય થાવો એ બહુ ઝાઝા જન્મના પુણ્યની વાત છે, નથી થયો નીચે લ્યો. પુનિ વિપ્ર મન મે વિચાર્યો યુહી, સ્વામી જ્યું કાહુ જાત હે. સુખા વ્યાસ વિચારે છે કા ગયા ક્યા, દિય દર્શ મોકુ મગ મહી, ચલતે હરિ સુખ દાત હે. માર્ગમાં મને આવી રીતે દર્શન દીધા, ઘોડાનો ડાબલો વાગી ગયો, સહજાનંદ સ્વામી બહુ સુખદાયી છે, આમ વિચાર આવ્યા. પણ તોય એમ નક્કી ન થયું કે એ સહજાનંદ સ્વામી સાધુ સંત કે મહાપુરુષ નથી, બલકી સાક્ષાત પ્રગટ મનુષ્યાકાર ભગવાન છે. આ નો મનાણું. અરુસોય વિપ્ર ઉદાર બેઠો, ધ્યાન મે શુદ્ધ હોય કે. એકવાર નાહી ધોઈને પવિત્ર થઈ સુખા વ્યાસ ધ્યાનમાં બેઠા, તબ ધામ પાર્ષદ જુત હરી કુ દેખી ચિત રખે પ્રોય કે. એ વખતે પરમેશ્વરની કૃપાથી એને સમાધિ થઈ અને અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં બિરાજમાન કરોડો મુક્તોથી વિટાયેલા દિવ્ય મૂર્તિ સાકાર અલૌકિક ભગવાન સ્વામિનારાયણના એને દર્શન થયા. અને આવા અલૌકિક દર્શન થતાની સાથે હૈયામાં મહા આનંદ રેલાણો. નહોતું મનાતું એ હવે આ પડી ગઈ. પછી ધ્યાનમાંથી જાગ્યા, ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થઈ ગયો, જેવો જોઈએ એવો થઈ ગયો. તબ તે સહજાનંદ કો નિશ્ચય ભયો તત્ખેવ, શરણ ભયો શ્રી કૃષ્ણ લખી જાને પ્રગટ હરિદેવ. પછી ભગવાન શ્રી હરિનો જેમ છે એમ નિશ્ચય થયો, પ્રગટ ભગવાન શ્રી હરિ માની અને આશ્રય થયો અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીને ધામમાં ગયો. એટલે આવી અદ્ભુત વાત બની. અબ એક બાત કહો મુદ આની, પ્રીત સહિત સુનિયો સત્ય માની. વસો ગામમાં મહારાજે બહુ પરચા દીધા છે. ધ્યાનથી સાંભળો. ગામ વસો મે રહત સુજાના, દાદો નામ વિપ્ર શુભ કહાના. વસો ગામમાં દાદા વિપ્ર રહેતા હતા, એમની વાત મંજુ કેશાનંદ સ્વામી કરશે. થોડોક વસો ગામનો ઇતિહાસ જાણી લઈ. આ વસો ગામમાં સત્સંગ કેમ થયો એ વાત એકવાર અદ્ભુતાનંદ સ્વામીએ પોતે વડતાલમાં શ્રીજી મહારાજને કહી, એ જ વાત બેઠા શબ્દોમાં પ્રસ્તુત કરું છું. પોતાનો અનુભવ કહેતા અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, ધ્યાન દેજો, વડતાલમાં અદ્ભુતાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહે છે કે વસોમાં આ રીતે સત્સંગ થયો. ક્યાં કહે છે? વડતાલમાં. કોણ કહે છે? અદ્ભુતાનંદ સ્વામી. કોને કહે છે? મહારાજને. બસ આટલું થોડુંક ધ્યાનમાં હોય ને તો વાત સમજાય, નહીં લોચે પડશો. અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, અહીંથી 5 ગાંવ દૂર વસો ગામ છે, એટલે કે વડતાલથી, ત્યાં હું સત્સંગ કરાવવા ગયો હતો તમારી આજ્ઞાથી. તેમાંથી મને એક દિવસે અમીન કશિયાભાઈએ સિપાઈ મોકલી 12 ફેરા ગામમાં જ કાઢ્યો. મહારાજ, મને 12 વાર ગામમાં જ કાઢ્યો વસો ગામના કશિયાભાઈ પટેલે. તો પણ હું તે અપમાન સહન કરીને અને તે અમીનને પણ નહીં ગણીને આપનું સ્વરૂપ મુમુક્ષુઓને ઓળખાવવા 13મી વાર વસો ગામમાં ગયો. આ સાધુને સ્વામિનારાયણ ભગવાન કેવા સમજાણા હશે જરા કલ્પના કરો. જો કોઈ સ્વાર્થ નહીં, જેને કાંઈ જોઈ નહીં, પણ પોતાને જે ચિંતામણી મળ્યો છે એ બીજાને આપવા આટલું આટલું અપમાન સહન કરીને સાધુ દાખલો કરતા 13મી વાર ગયો. કેશ અપમાને ગણ્યો નહીં, એ અમીન નહીં ગણ્યો નહીં, ગયો હું તો. અને વસો ગામમાં જઈ અને ધર્મશાળામાં ઉતર્યો ત્યારે વળી સિપાઈ આવી ગાળ બોલીને કહે, કશિયાભાઈ સિપાઈ મોકલ્યો, એ આવ્યો, ગાળ દીધી એ અને બોલ્યો, અરે ઓ સ્વામિનારાયણ કે મુંડીએ, તુમકો લાજ નહીં હે? બાર બાર યહાં સે તુમકો નિકાલ દિયા જાતા હૈ, ફિર ભી વાપસ આતે હો? ત્યારે મેં એને કહ્યું, અરે સિપાઈ, હમકો યદિ લાજ હોતી તો એ લંગટ ક્યું લગાતે? લંગોટ લગાયા હૈ યહી બતાતા હૈ કે હમકો લાજ નહીં હૈ. મહારાજ, તે સમયમાં એક સુરદાસ કાકા આવ્યા મહાદેવના દર્શને. તેમણે કહ્યું છે, અત્યારે રાતે સાધુ ક્યાં જાય? હે સિપાઈ, હું માથાકૂટ કરીશ, અત્યારે રાતે સાધુ ક્યાં જાય? ને ધર્મશાળા તો આવા સાધુ સંતોને ઉતરવા માટે જ કરેલી છે, માટે જા બાપાને કહેજે, એટલે કશિયાભાઈ, જા બાપાને કહેજે નહીં જાય. ત્યારે હું રહેવા પામ્યો. સુરદાસ કાકાએ મારો પક્ષ લીધો ને ત્યારે એ ધર્મશાળામાં એ વસો ગામમાં હું રહેવા પામ્યો. પણ ખાવાનું કોણ આપે મહારાજ? મહારાજ કે પછી હું થયું સ્વામી? પછી હું થાય, ભૂખ્યો હોઈ રહ્યો કે. અને બીજે દિવસે એ સુરદાસ કાકાની હવેલીની બાજુમાં ભિક્ષા માગી ત્યારે સુરદાસ કાકાએ દાળ ભાત રોટલી આપી. તે હું સરોવર ઉપર જઈને જમ્યો અને સરોવરમાંથી પાણી પીધું. મહારાજ, એવું એ ગામ કઠણ છે, અમુક અમુક ગામ બહુ કઠણ ભાઈ, છોડાકાઢ નાખે એવા સત્સંગ થાય જ નહીં. પછી મહારાજ, એકવાર તમે મુક્તાનંદ સ્વામી સાથે અમને બધા 20 સાધુને વસો ગામ મોકલ્યા ને એ ગામમાં ભિક્ષા માગવા જતા કશિયાને ખબર પડી, તેથી એણે મનમાં જાણ્યું છે આ સ્વામિનારાયણના સાધુ ગામ બગાડશે. એમ જાણી એક પોલીસને ગામ બહાર કાઢી મૂકવા મોકલ્યો. તેથી તેણે આવી સંતોને કહ્યું છે, ઝટ ગામ બહાર નીકળી જાઓ સાધુ સંતો. ત્યારે સંતોએ કહ્યું કે બીજા બાવા માગે છે અને અમારામાં શું દોષ છે તે અમને ના પાડો છો? એ ભાઈ પોલીસ, શું અમારો વાંક છે? આ ગામમાં બધા માગે છે, અમને જ કેમ કાઢો છો? એટલા શબ્દ સાંભળીને પોલીસના મનમાં વિચાર થયો કે વાત સાચી, આમણે શું બગાડ્યું છે તે આમને ભિક્ષા માગવા ન દેવામાં આવે. પોલીસના દિલમાં દયા આવી, જે આપણે આવા સાધુને શા માટે દુખવા પડે, માટે પગાર તૂટી જાય તો ભલે, પણ આવા સાધુને આપણે દુખવા નહીં. આવો પોલીસે મનમાં નિર્ણય કર્યો અને કશિયાજી પાસે ગયો અને જઈને કહ્યો, અરે સુનિયે કશિયાજી, તેરા પગાર જલ જાય, બોલો, તેરા પગાર જલ જાય, નોકરી તૂટ જાય તો સો તૂટ જાય, હમ વો સાધુ કો નહીં નિકાલેંગે, ક્યુકે અતીત માગે, ફકીર માગે, સબ બાવે લોગ માગે, ઓર સ્વામિનારાયણ કા સાધુ કો ક્યુ નિકાલ દેતે હો, ઉસને તુમ્હારા ક્યા બિગાડા હૈ, મેં ઉનકો નહીં નિકાલુંગા. કશિયાજીને એમથી ભારે કરી, એટલે કશિયાજી કે જાઓ જાઓ, માંગને દીજીએ, હવે જઈએ, આપ અપની નોકરી કીજીએ, કે છે લ્યો કામ થઈ ગયું. મહારાજ પછી વસો ગામમાં ભિક્ષા માગીએ અમે, આવું કઠણ ગામો, અને એક કચ્છિયાની ઓરડી હતી ત્યાં જઈને સંતો ઉતર્યા અને મુક્તાનંદ સ્વામી મધુર સ્વરે ત્યાં રોજ એક કીર્તન ગાન કરતા હતા, એને હવ સાંભળતા હતા. અને કશિયાભાઈના પિતરાય અમીન તુલસીભાઈ હતા તથા વાંસજીભાઈ, એ બંને મળી એમ વિચાર કરેલો છે, આ દેહે કરીને ભગવાન ન મળે તો હિમાલય જઈ આપણે દેહ પાડી નાખવો, આવા મહાન હતા. એણે નક્કી કરેલું કે આ દેહે જો ભગવાન ન મળે તો હિમાલય જઈને હાડ ગાળી નાખવા છે. બોલો કેવા મુમુક્ષુ વિશે, આપણને તો આવો કોઈ દી વિચાર જ આવ્યો નહીં, ગઢા થવા આવ્યા તો એ બોલો, કાંઈક કથા સાંભળી નાખીને, કંઈક સભાઓ કરી નાખીને, શિબિરો જાત્રાઓ શાસ્ત્ર વાંચી નાખ્યા, પણ ભગવાન ન મળે તો આ દેહ હું કામનો, આવા બળિયા વિચારો ક્યારેય થતા નથી, બહુ જાજી વાસનાવાળા ને. એટલે આને આવું નક્કી કરી રાખેલું, અને એવા વિચારથી સંસારમાં રહેલા અને શુદ્ધ મુમુક્ષુ, કેવા મુમુક્ષુ, શુદ્ધ મુમુક્ષુ. તેથી કોઈ સાધુ સંત જ્યાં હોય ત્યાં બેસવા જાય, કોઈ સાધુ સંતો આવ્યા સાંભળે એટલે ત્યાં બેસવા જાય, આવા હતા. તેથી તેઓ સંતો આવ્યા જાણીને મુક્તાનંદ સ્વામી ઓરડીમાં ગાયન કરતા હતા, તેને સાંભળીને તેની પાસે આવીને બેઠા. લ્યો સાધુ કીર્તન ગાતા હતા ને, ત્યાં આવીને બેઠા ને સ્વામીના મધુર વાણીયુક્ત ગાયનને સાંભળી તથા સ્વામીની વાતો સાંભળીને તેઓને સંતોનો બહુ ગુણ આવ્યો. આમાં દાદાભાઈ વિપ્ર પણ હતા, વાસજીભાઈ અને તુલસીભાઈ, આ બધાએ સંતોનો સમાગમ કરે છે. પછી બીજે દિવસે સાધુઓ ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યા અને તુલસીભાઈને ઘેર જઈને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો આ શબ્દ સાંભળીને તુલસીભાઈને એકદમ પ્રકાશ થયો. એ વખતે તુલસીભાઈ નાહી ધોઈને મેળી ઉપર પૂજામાં બેઠા હતા અને પ્રકાશ પ્રકાશ થઈ ગયો, એટલે તરત તુલસીભાઈ બોલ્યા, અલ્યા એ આ નારાયણ હરે કોણ બોલ્યું? એ સાંભળીને એનો નોકર કે, બાપુ બાપુ કોઈક સાધુ છે. પછી તુલસીભાઈ કહે, તે સાધુ નાહી બોલાવો. પછી સંતોને મેળી ઉપર બોલાવી ગયો નોકર, અને તુલસીભાઈએ સંતોને જોઈને પૂછ્યું કે તમે કોના સંતો છો? ત્યારે સંતો કે, અમે સ્વામિનારાયણના સંતો છીએ. તે સાંભળી તુલસીભાઈના મનમાં ગાઢ સંકલ્પ થતા હતા એ બધા સમી ગયા, અંતરમાં આનંદ આનંદ થઈ ગયો. પછી સંતને પૂછ્યું કે તમે કેટલી મૂર્તિ છો? ત્યારે સંતે કહ્યું છે, અમે 20 સંત છીએ. ઠીક, અમારે ઘરે રસોઈ ન કરો, કરીને પછી માણસ મોકલીને મુક્તાનંદ સ્વામી આદિક સંતોને પોતાને ઘેર બોલાવ્યા અને બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવા માંડી અને સૌ સંતો કીર્તન બોલવા માંડ્યા. કીર્તન સાંભળીને તુલસીભાઈના અંતકરણમાં અતિશય શાંતિ થઈ. બહુ સારા ભગત હતા. જે સારા ભગત હોય ને એને કીર્તન સાંભળીને બહુ શાંતિ થાય, ધૂન સાંભળીને તો એનો આત્મા ભગવાનમાં જોડાઈ જાય, અને ધૂન કીર્તનમાં જેનો જીવ ભગવાનમાં જોડાય નહીં એ હારા ન કહેવાય. આમના અંતકરણમાં બહુ શાંતિ થઈ ગઈ, ભગવાનમાં જોડાઈ ગયા. એટલામાં રસોઈ તૈયાર થઈ, ઠાકોરજીને થાળ ધરીને સંતો જીમ્યા, પછી પાછા કીર્તન ભક્તિ કરવા માંડ્યા. નંદ સંતોની વાત જુદી છે. જમતા જમતા એ સ્વામિનારાયણ બોલે, જમીન પાછા વળી કીર્તનમાં લાગી જાય ત્યારે મુમુક્ષુઓને બહુ ગુણ આવતો અને આવા સંતનો ગુણ જેને આવતો એના બધાય પાપ બળી જતા, મલિનતા ટળી જતી અને તરત સત્સંગ થઈ જતો. સંતોની એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સત્સંગી થાય. તુલસીભાઈ માળા લઈને બેઠા અને સાધુઓ કીર્તન ગાતા હતા. બહુ આનંદ થયો મનમાં કે વાહ ભાઈ વાહ, મારે ઘેરે આવા સાધુ કીર્તન ગાય અને હું સાંભળતો સાંભળતો માળા ફેરવું, કેટલો બધો મને આનંદ આવે છે. જિંદગીમાં આવા દાડા તો ક્યારેક જ આવે. અહો, આજ મારે આંગણે સાધુ ભજન કીર્તન કરે છે. ભોજન કરીને તુલસીભાઈને બહુ મજા આવી ગઈ. તે વખતે ઓલા કશિયાજીએ ખબર કઢાવી જે સ્વામિનારાયણના સાધુ ક્યાં છે. પછી તપાસ કરતાં કરતાં ખબર પડી. માણસોએ આવીને કહ્યું કે બાપા બાપા, તુલસીભાઈની મેળી ઉપર સાધુ કીર્તન બોલે છે. પછી કશિયાજીએ પોતાના હજૂરી માણસને મોકલીને કહેવડાવ્યું છે, તુલસીભાઈને કહેવું છે એ સાધુઓને રજા આપે. પછી માણસે આવીને કહ્યું કે બાપા, હે બાપા, તુલસીભાઈ કે શું છે? તો કે કશિયાજી બાપુએ કહ્યું છે જે આ મુંડિયાને રજા આપો. આમ વાત કરીને તુલસીભાઈનો મગજ ગયો અને તુલસીભાઈ બોલ્યા, આ મુંડિયા તો માથા હાટે છે અને જા, બાપાને જો પેટમાં દુખતું હોય તો તે અહીં આવે, આને હું નહીં કાઢું. પછી તે માણસે કશિયાજીને સમાચાર આપ્યા. તે સાંભળી કશિયાજી બોલ્યા છે, કોઈ કાંઈ પણ બોલશો નહીં, કેમ જે એમાંથી ક્લેશ થાય ને ઉપાધિ વધે. પછી સંતો 5 દિવસ રહ્યા અને વસોમાં સત્સંગ થયો. હે મહારાજ, આવું એ ગામ છે. આમ મહારાજ મુક્તાનંદ સ્વામીના યોગથી વસોના તુલસીભાઈ વગેરે અમીનોને સત્સંગ થયો. આમ અદ્ભુતાનંદ સ્વામીએ વડતાલમાં મહારાજને વાત કરી અને આ વસો ગામના દાદાભાઈ વિપ્રને પણ ખૂબ સારો સત્સંગ થયો. તેઓ અતિ સમજો ને ભણેલા હતા અને બ્રાહ્મણ. આ દાદાભાઈએ ગામમાં અનેકને સત્સંગ કરાવ્યો. સત્સંગ થાવો એક વસ્તુ બીજી છે અને એ પાછો અનેકને સત્સંગ કરાવે એ તો ઈચ્છી સરસ વાત. અને જ્યારે ડભાણનો યજ્ઞ થયો ત્યારે પોતાની પુત્રી જમના તથા પોતાનો દીકરો ઈશ્વર એમને સાથે લઈ અને આ વસોના દાદા દવે દર્શને આવ્યા હતા. વસોવાસી દાદા દવે નામ આવ્યા હતા તે ડભાણ ગામ. અદ્ભુત વાત છે. પુત્રી જમના ને ઈશ્વર પુત્ર હતા તે પણ સંગાથે તત્ર. હતો પૂર્ણાહુતિ સમો જ્યારે ચાલ્યા દર્શને સહુ જન ત્યારે. પૂર્ણાહુતિનો દિવસ હતો. ઉતારે થી હવ દર્શને હાલ્યા. ભીડ માણસની થઈ ભારે, બાઈ જમના ન જઈ શકી ત્યારે. કહ્યું તાતે રહો આ ઉતારે, આવજો ત્યાં મોટે ભીડ જ્યારે. દીકરી તમે ઉતારે રહ્યો, બહુ ભીડ છે, ભીડ મટે પછી આવજો. બાઈ જમના તે ઉતારે રહ્યા પણ ત્યાં તેને દર્શન થયા. ઉતારે બેઠી હતી ને માંડ્યું દેખાવ બધું, જેમ સંજય ને મહાભારતનું યુદ્ધ દેખાતું હતું ને એવી સ્થિતિ વસોના દાદા દવેની દીકરી જમનાને ડભાણના યજ્ઞમાં ઉતારે થઈ. દવે આવ્યા તે ઉતારે ફરી, જમનાએ બધી વાત કરી. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાના દર્શનમાં અતિ હેતાળી એવી દીકરી જમનાને દિવ્ય દ્રષ્ટિ આપી અને ઉતારે બેઠા બેઠા બધી સભાના મહારાજના સંતોના દિવ્ય દર્શન કરાવ્યા છે. આવા ભગવાન સ્વામિનારાયણને ભજીએ તો આપણો બેડો પાર થઈ જાય. આ જમનાભાઈ દઢ સત્સંગી વિના અખંડ ભગવાનનું ભજન કરે છે. અખંડ ભજન તો છે ને ગમે એને દિવ્ય બનાવી નાખે. માણસને આજકાલ ભજનમાં બહુ રસ પડતો નથી, ભજનના અંગ ઘાઈ મર્યા છે. ત્યાગી ગૃહીમાં હાવ શૂન્ય જેવા થઈ ગયા. એકવાર નંદ સંતોન એ વખતના હરિભક્તોમાં જોરદાર ભજનના અંગ હતા. ભાઈઓ ભાઈઓમાં ભજન 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 હતું. ત્યારે હવના અંગ ઉત્તમ હતા. ફરીવાર એવી મોસમ આવે આપણા બધાના અંગ ભજન ના થાય. વ્યવહાર વધી ગયો, રૂપિયા વધી ગયા, એકાબીજીના હારું લગાડવાનું વધી ગયું. હે માઈક માથે હવને એકા બીજીને વખાણવાના, હાર ને તોરા ને પેરામણી ને આ ને તે ને બધો સમય એમાં જાય. કથા કીર્તન ને ભજન નું તો ટાણું જ નથી રહેતું. આલ્યો માલ્યાન વખાણે, માલ્યો આલ્યાન વખાણે, એમ નામ કરવું જ પડે. હવે તો એવા કડે સડી ગયા છે ને, છૂટી ગયો જ નહીં. કો આ હારું છે, આ કઈ નથી, પ્રેમ છે. આ તો છે ને ફૂલ ટાઈમ કથા ભજન કીર્તન થાય, હાથ દિવસ ખાટી જવાના. પીવડાના સાતમા પાટોસમાં આપણે ખાટી જવાના. અખંડ મહારાજનું ભજન કરતી જમના, મહારાજની કૃપાથી પછી તો જમનાબાઈને સમાધિમાં સ્થિતિ પ્રાપ્ત થઈ. લો સમાધિમાં જાય ને, આવે ઈચ્છા આવે ત્યારે સમાધિમાં જાય, અને સુખકારી શ્રીહરિના જ્યાં હોય ત્યાં જઈને દર્શન કરે. અને એકવાર જમનાબાઈએ વસોમાં બેઠા બેઠા સમાધિ કરી અને મહારાજ પાસે ગઈ. મહારાજને નિરખીને મનમાં અતિ આનંદ થયો. એ વખતે ભગવાન સ્વામિનારાયણ સભામાં બેઠા બેઠા વાતો કરતા હતા. જમના ત્યાં જઈને બેઠી, દિવ્ય દેહે, બીજા કોઈ ન ભાળે, સભામાં બેઠી સમાધિમાં આવીને અને મહારાજની વાતો સાંભળે છે. અને વારે વારે મહારાજ સામું જોઈને અતિ રાજી થતી હતી. જ્યારે મહારાજે સભા પૂરી કરી ત્યારે જમના બે હાથ જોડીને કહે, હે મહારાજ, હું તો આપની કિંકરી છું, મહારાજ આપની દાસી છું, મારામાં દયા કરો. મહારાજ કે, શું દયા કરું? મહારાજ, તમારી કાંઈક પ્રસાદીની વસ્તુ મને આપો. તાતે પ્રસાદી દેહો મોયે સ્વામી, તમારી દાસી છું, તમારી કાંઈક પ્રસાદી આપો. એસો વચન સુન કે બહુ નામી. આવું વચન જમણાનું સાંભળીને મહારાજ કે, બહુ સારું, દેશું, ઊભી રહે. ભગવાન ઉઠ્યા અને સીધા સ્નાન કરવા ગયા. સ્નાન કરન ઉઠે ભગવાના, નાહી સુગંધી જલતે સુજાના. સુગંધી જળથી મૂળજી બ્રહ્મચારીએ મહારાજને સ્નાન કરાયું. પીછે કર રૂમાલ લઈ પહોંચ્યો હરિની જ દે. પછી સુંદર મજાનો રૂમાલ લઈ મહારાજે પોતાનું શરીર લૂછ્યું અને પછી એ પ્રસાદીનો રૂમાલ બાઈ ભક્ત જમનાને આપ્યો. લે, રાજી થઈને આપ્યો. જમનાએ હાથમાં રૂમાલ લીધો, આ બીના બની ગઢડે, અને જમના વસોમાં જ્યાં જાગી, પુની સોય જાગી સમાધિ તે સબકુ દેખાયો રૂમાલ. એ રૂમાલ એની પાસે હતો. સમજો તમે, સમાધિમાં ગઢડે ગઈ, ત્યાં મહારાજે નાઈન શરીર લઈને રૂમાલ આપ્યો. એ અહીંયા માખીઓ વેચીને બેઠી હતી ને ત્યાં હાથમાં રૂમાલ આવી ગયો. હવને દેખાડ્યો દિવ્ય રૂમાલ, કુ દેખી જન વિસ્મય પાયે વિશાળ. અતિશય વિસ્મય થયો કે આ હા હા, આ તો ગજબની વાત કહેવાય એમ. આવું તો ક્યાંય જોયું નહીં. અને આવા એક બે પરચા નહીં, ઢગલા મઢે પરચા સ્વામિનારાયણ ભગવાને બતાવ્યા છે. એ આપણા ઈષ્ટદેવ છે, માટે એવા મહારાજની આજ્ઞા કેમ લોપાય. એવા ભગવાનથી આપણે ડરવું જોઈએ, એમની મર્યાદામાં રહીને એમનું ધ્યાન ભજન કરવું જોઈએ. ધન ધન સહજાનંદ જોગ્ય અજોગ્ય ન જોત પ્રભુ,
ધન ધન સહજાનંદ જોગ્ય અજોગ્ય ન જોત પ્રભુ.
અરે નિજ જન કે સુખ કંદ મન વાંછિત ફલ દેત હે,
નિજ જન કે
યોગ્ય અયોગ્ય જોતા નથી, પ્રેમ જોવે છે. નિજ જન કે સુખ તન મન વાંછિત ફલ દેત હે,
નિજ જન કે સુખ
પોતાના જન ને માટે સુખ કન જે ઈચ્છા કરે પૂરી કરી દે. આવા સહજાનંદ સ્વામી છે.
ધન્ય ધન્ય સહજાનંદ, ધન્ય ધન્ય સહજાનંદ, જોગ્ય અજોગ્ય ન જોત પ્રભુ, ધન્ય ધન્ય સહજાનંદ પ્રભુ.
કરુણા કરત અપાર ધન ધન સુત ધરમ કે,
કરુણા કરત અપાર ધન ધન
સુત ધરમ કે, કરુણા કરત અપાર ધન ધન સુત ધરમ કે,
કરુણા કરત અપાર
पदम उदाहरण हार सुख देवत सत्संगी को
पदम
उदाहरण हार ये वालो सुख देवत सत्संगी को
सुख देवत सत्संगी
सुख देवत सत्संगी को
सुख देवत सत्संगी को
बोलो लियो આવો મહારાજનો મહિમા સાંભળીએ ને તાર છાતી ફાટે હો. આવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે ને આપણે હવે એનું ધ્યાન ભજન ન કરીએ તો આપણા જેવો કોઈ ગધેડો નહીં, મૂરખ નહીં, નીચ નહીં, લબાડ નહીં. લ્યો બ્રહ્માનંદ સ્વામી ન કહ્યું, તુમકુ ભૂલ ફૂલ સો ફિરત હું કહી ન જાત મૂરખતા મેરી કરુણા તેરી કહાં કહું પ્રભુ કરુણા તેરી. તમને ભૂલીને ફૂલાઈને ફરું છું, મૂરખ છું, મોટો મૂરખ કે છું. બ્રહ્માનંદ સ્વામીએ તો નિખાલસપણે ભગવાનને કહ્યું, સ્વીકાર્યું, અને આપણે તો એટલું સમજવા તૈયાર નથી. માટે આપણે તો મૂરખ શિરોમણી. વાલા ભક્તો સાંભળો, પીજના અવલબાઈની અદ્ભુત કથા આપની આગળ પ્રસ્તુત કરું છું. સાંભળ્યા જેવી આ કથા છે, આ કથા જો કોઈના જીવનમાં ઉતરી ગઈ તેનો બેડો પાર. નાની હુની વાત નથી, આમાં તો બહુ જાજુ સમજવાનું આવે છે અને એ બહુ ઊંડું સમજવાનું આવે છે. ભગવાન સ્વામિનારાયણ એકવાર પીજ પધારેલા. ધ્યાનથી સાંભળજો, ત્યાં બચ્ચાભાઈની એક ખિડકી કહેવાય છે, બચ્ચાભાઈની ખિડકી, એમાં સ્વામિનારાયણ ભગવાને ઉતારો કરેલો. અને ત્યાંના ભાઈજીભાઈ, ઝવેરદાસ, કાનદાસ વગેરે ભક્તોએ શ્રદ્ધાથી ભગવાન સ્વામિનારાયણની સેવા કરી. આ વાત ચારેય બાજુના ગામડામાં ફેલાણી કે સ્વામિનારાયણ કરીને કોઈ ભગવાન કહેવાય છે, તે હમણાં પીજમાં આવ્યા છે અને ખૂબ ચમત્કારો કરે છે. લાખો એના હરિભક્તો છે, એને બહુ બધા ભગવાન માને છે. આ વાતની દબાણમાં ખબર પડી કે પીજમાં કોઈ મહાપુરુષ પધાર્યા છે, ભારે ચમત્કારી છે, અનેકને સમાધિઓ કરાવે છે, તેના દર્શન કરે અનંત જન્મના પાપ બળે એવા સમર્થ છે. આમ જ્યારે વાત સાંભળી ત્યારે એક વિષ્ણુદાસ કરીને પટેલ હતા, એને એક દીકરો હતો અને એક દીકરી હતી. દીકરાનું નામ રઘુનાથ દાસ અને દીકરીનું નામ અવલબાઈ. આ બંને ભાઈ બહેન એના પિતા વિષ્ણુદાસને કહે કે બાપુજી, કે શું છે બાપુજી, પીજમાં કોઈ બહુ મોટા પુરુષ આવ્યા છે, તો બાપુજી જો તમે કહો તો અમે દભાણથી પીજ જઈએ મોટા પુરુષના દર્શને. ત્યારે વિષ્ણુદાસ પણ પૂર્વના બહુ ભગત હતા, એટલે એણે પોતાના દીકરા રઘુનાથ દાસને અને દીકરી અવલને એમ કહ્યું કે સારું, કાંઈ વાંધો નહીં, જાઓ પીજ. મહાપુરુષને આપણે ઘેર તેડી લાવીએ ઉત્તમ પેર, જાઓ તમે દર્શન કરજો. બહુ રાજી થયા ભાઈ બહેન. પિતાને કહે છે કે બાપુજી, તે મહાપુરુષને આપણે ઘેરે અમે તેડી લાવીએ. વિષ્ણુદાસે કહ્યું, ભલે જાઓ, પદ સ્પર્શીને પાવન થાવો. બાપ હો તો એસા હો, કાંઈ વાંધો નહીં ભાઈ બહેન, જાઓ જાઓ ભગવાનના ચરણે લાગજો, પાવન થઈ આવો, અને જો આવે તો આપણે ઘેર તેડી લાવજો, પીજ છીએ અને ડભાણ લેતા આવજો. પછી પીજ ગયા બેન ભાઈ, કર્યા દર્શન અતિ સુખદાય. પ્રગટ ભગવાન સ્વામિનારાયણના દર્શન થતાની સાથે જ અવલબાઈની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એવી તણાણી, એવી તણાણી કે ન પૂછો વાત. એકાકાર થઈ ગઈ વૃત્તિ કે વાહ મહારાજ, વાહ મહારાજ. રઘુનાથ દાસને પણ ભગવાન સ્વામિનારાયણમાં પારાવાર પ્રીતિ થઈ. અવલબાઈને તો જગત ઝેર થઈ ગયું. આવા મહાપ્રેમી, મહામુક્ત એમણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે મહારાજ, હવે તમ વિના રહ્યું નહીં જાય, પ્રભુ અમ ઉપર કૃપા કરો, અમારે ગામ ડભાણ પધારો મહારાજ. અમારા બાપુ વિષ્ણુદાસ પણ બહુ સારા ભગત છે. આપ દયા કરીને પધારો મહારાજ, અમે બહુ રાજી થશું.
આવો ને નાથ મારે ઘે, દયા કરી આવો ને નાથ મારે ઘે. તમારે માટે અમે તન ધર્યા છે,
તમારે માટે અમે તન ધર્યા છે,
સાચા સ્નેહથી હવે તમને વર્યા છે,
સાચા સ્નેહથી હવે તમને વર્યા છે,
સાચા સ્નેહથી હવે તમને વર્યા છે.
પોતાના પ્રાણ પ્યારા પ્રભુને ભાઈ બેન મનાવે છે, દભાણ તેડી લાવો.
સર્વોપરી છો તમે સદા સુખકારી,
સર્વોપરી છો તમે સદા સુખકારી,
વિનતી સુણો ને નાથ સ્નેહથી અમારી હો,
વિનતી સુણો ને નાથ સ્નેહથી અમારી,
સુણો ને નાથ સ્નેહથી અમારી,
સેવા
સજ શું તારી, સેવા સજ શું સારી, પેર દયા કરી આવો ને નાથ મારે ઘે.
Thank you.
नाथ मारे घेर दया करी आवन नाथ मारे
ભગવાન સ્વામિનારાયણ અવલબાઈની રઘુનાથદાસની પ્રાર્થના સાંભળીને અતિ રાજી થઈ ગયા. મહારાજ કહે છે, જરૂર અમે ડભાણ પધારશું, તમે ચિંતા ન કરશો. જાઓ ભાઈ બહેન, આગળ જઈ પિતાને ખબર આપો અને તૈયારી કરો. આનંદનો પાર ન રહ્યો. ભગવાન સ્વામિનારાયણ મનમાં જાણતા હતા કે આ કુટુંબ આખે આખું મારે વિશે હેતવાળું છે, માટે મારે ને જાવું જોશે. ભગવાન શ્રીહરિ ડભાણ પધાર્યા. વિષ્ણુદાસને ઘેરે મહારાજ ગયા છે, ઉતારો કર્યો. દર્શન થતાની સાથે જ વિષ્ણુદાસને ભગવાન સ્વામિનારાયણનો અતિ દઢ નિશ્ચય થયો. મહારાજને સર્વોપરી જાણ્યા. અવલબાઈને આનંદનો પાર ન રહ્યો. ભાઈ રઘુનાથદાસ રાજી થઈ ગયો. અવલબાઈએ તો પટાપટ રસોઈ બનાવી, મહારાજને જમાડ્યા, બધા સંતોને જમાડ્યા, આનંદનો પાર ન રહ્યો. ભગવાનને કહ્યું કે રોકાવ જ, આગ્રહ કરીને બે દિવસ રાખ્યા. મહારાજની સંતો ભક્તોની ખૂબ સેવા કરી, દર્શનનો, કથા વાર્તાનો, દિવ્ય જ્ઞાનનો મહા આનંદ ભોગ્યો છે. પછી ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી રજા લઈ ટુંડેલ બામરોલી થઈ વડતાલ પધાર્યા. પણ વાલા ભક્તો, સત્સંગી વિષ્ણુદાસ, રઘુનાથદાસ અને અવલબાઈ થયા. અને વિષ્ણુદાસના બેન એક વિધવા હતા, એ પણ દઢ સત્સંગી થયા. કુલ ચાર હરિભગત થયા. પણ વિષ્ણુદાસના માતા પિતા સખત વિરોધી થયા. એમના તરફથી એમને બહુ દુઃખ આવતું રહ્યું. અવલબાઈએ તો શિર સાટે સત્સંગ રાખ્યો. વિષ્ણુદાસે પણ એવી જ રીતે માથા હાટે સત્સંગ રાખ્યો. દિવસ પછી દિવસ ચાલ્યા જાય. અમુક સમયે વિષ્ણુદાસના માતા પિતાનું સમય જતા અવસાન થયું. પછી વિષ્ણુદાસે નક્કી કર્યું કે હવે જે નડતર હતી એ ગઈ, મારે ભગવાનને સંતોને અર્થે મારી પાસે જે કાંઈ છે એ બધું વાપરી નાખવું છે. પોતે એકઠી કરેલી તમામ સંપત્તિ ઉદાર હાથે આ ડભાણના વિષ્ણુદાસે શ્રીહરિજી માટે અને સંતો ભક્તોની સેવામાં વાપરી નાખી. કોઈ સત્સંગી ભાઈ ભાઈ દુઃખી હોય તો એને છૂટથી ધન આપતા ને એની મદદ કરતા, કોઈ ગરીબ હોય તેને પુષ્કળ સહાય કરતા. અને તેથી જ ભગવાન સ્વામિનારાયણે એમના નામે ડભાણમાં મહાવિષ્ણુ યાગ કર્યો. તેમાં આ પરિવારે પોતાનું તન, મન, ધન ખૂબ જ વાપર્યું હતું. વિષ્ણુદાસભાઈએ, એની વિધવા બેને, પોતાની દીકરી અવલ અને દીકરો રઘુનાથદાસે બહુ સેવા કરી હતી અભાણના મહાયજ્ઞમાં આ પરિવારે. તેથી તેમના કાકાએ એમને અતિ સેવા કરતા જોઈ ખૂબ ઈર્ષ્યા કરી. આ સંસારમાં કાંઈક ને કાંઈક આડું આવે ને આવે ને આવે. સર્વ વાતે કોઈને ક્યારેય સાનુકૂળ પડ્યું નથી. માટે જે તે પરિસ્થિતિમાં ભગવાન જ્યાં રાખે, જેમ રાખે, ત્યાં આનંદથી ભજન કરવું. ભગવાન સદૈવ આપણી સાથે જ છે. ચિંતા કરવી નહીં, મહારાજને દૂર સમજવા નહીં, આનંદથી આત્મામાં માનીને જ સ્મરણ, ભજન, કીર્તન, સશાસ્ત્ર પઠન, કથા કીર્તન કર્યા જ કરવા. જીવા ખાચરની પેઠે એના કાકાએ ખૂબ ઈર્ષ્યા કરી, પરંતુ વિષ્ણુદાસે એમના બેને અને પુત્ર પુત્રી આ બધું ખૂબ સહન કર્યું. જરાય મુજાણા નહીં, આવા મહાનિષ્ઠાવાન ભક્ત હતા. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે ગઢડાના મધ્ય પ્રકરણના 59માં વચનામૃતમાં ડભાણના વિષ્ણુદાસનું નામ લીધું છે કે જેની પૂર્વજન્મની ભક્તિ હોય એને ક્યારેય નીચેમાં ડગમગાટ થાય નહીં, આનું નામ લીધું છે. વાલા ભક્તો, આવા એ મહાન ભક્ત હતા. હવે પીજના અવલબાઈની અદ્ભુત વાત આપની આગળ પ્રસ્તુત કરું છું. આ ડભાણના વિષ્ણુદાસની દીકરી અવલબાઈ પીજમાં પરણ્યા હતા, એટલે પીજના ગણાના. પરંતુ નાનપણથી વિધવા થયા હતા, પીજમાં રહેતા હતા. આજીવન સાંખ યોગ વર્તમાન ધર્મ પાળી પોતાના ધર્મમાં દ્રઢ રહી અખંડ પ્રગટ ભગવાનનું એમણે ભજન કર્યું હતું. નિતહરિ ધ્યાન કરત ઉમંગા આ એનું લક્ષણ હતું. આ મૂળ ડભાણના પીજ પરણાવ્યા એટલે પીજના અવલબાય ગણાણા, એટલું ધ્યાનમાં રાખજો. નિતહરિ ધ્યાન કરત ઉમંગા, કોણ? અવલબાય. રોજ ઉમંગથી ધ્યાન કરતા, આળસથી કે આમ નિરુત્સાહ નહીં, અતિ ઉત્સાહથી ઉમંગથી ધ્યાન કરતા. નિતહરિ ધ્યાન કરત ઉમંગા, તિનહિ કરી ભગવાન કે સંગા, બાયકુ બાઢી પ્રીત અપારા, ભયો તદાત્મક ભાવ ઉદારા. રોજ અતિ ઉત્સાહથી ભગવાનની મૂર્તિનું મહિમાએ સહિત અતિ પ્રેમે કરીને ધ્યાન કરતા હતા. એટલે આવું કરતા હતા એટલે એણે કરીને એને પ્રગટ ભગવાનમાં બહુ પ્રીત વધી, બહુ પ્રીત વધી, બહુ પ્રીત વધી. તો એક દિવસ ધ્યાન કરતા કરતા તદાત્મક ભાવ થઈ ગયો, તદાત્મક ભાવ થઈ ગયો. શું થયું એ સાંભળો. તેહી કારણ ગોપીન કી નાઈ, તેહી કારણ ગોપીન કી નાઈ, તન કો ભાન ભૂલી સો પાઈ,
તન કો ભાન ભૂલી સો પાઈ.
હવે આમાં જે લખે છે ને થોડું ધ્યાન દેજો, કેમ જે આ વાત સ્થિતિની છે. બહુ ભગવાનમાં એ જ થયું એટલે ભગવાનની સાથે, મહારાજની સાથે તદાત્મક ભાવ થયો. તદાત્મક ભાવ થયો એટલે શું થયું કે ગોપીઓની જેમ શરીરનું તે બાય ભાન ભૂલી ગયું. હવે શરીરનું ભાન કોઈ ભૂલી જાય ને તો એને બેભાન કહેવાય, એ પડ્યો રહે. પણ અહીંયા શરીરનું ભાન ભૂલ્યા એમ કહે છે, પણ ભાન ભૂલ્યા આત્માનું, અને ભાન આવી ગયું પરમાત્માનું. એનું ઉલટી પડ્યું. આપ સંત તે સ્વયં હરિ. શું થયું સાંભળો.
તેહી કારણ ગોપીન કી નાઈ,
તેહી કારણ ગોપીન કી નાઈ,
તન કો ભાન ભૂલી સો બાઈ,
તન કો ભાન ભૂલી સો બાઈ.
મેં હું સ્વામી કહત ભઈ તબ હે,
હું જ સહજાનંદ સ્વામી છું.
મેં હું સ્વામી કહત ભઈ તબ હે, મેરો ધ્યાન ભજન કરો સબ હે,
મેરો ધ્યાન ભજન કરો સબ હે,
તુમ મેરો ધ્યાન ભજન કરો સબ હે,
મેરો ધ્યાન ભજન કરો સબ હે.
બીજા પરચાના જેવો આ સામાન્ય પરચો નથી, આ કોઈ અલૌકિક સ્થિતિની વાત છે. આ બધાને ન સમજાય એવી કથા છે. અવલબાઈ તનનું ભાન ભૂલી, તનનું ભાન ભૂલી એટલે બેભાન થઈ ગઈ એવું નહીં, હું જ સહજાનંદ સ્વામી છું એવું થઈ ગયું અને બોલવા માંડી, હું જ પરમેશ્વર છું, હું જ સહજાનંદ સ્વામી છું, તમે બધાએ મારું ધ્યાન ભજન કરો કે છે.
મેં હું સબ કો અંતર જામી,
મેં હું સબ કો અંતર જામી,
મેં હું અક્ષર ધામ કો ધામી,
મેં હું અક્ષર ધામ કો ધામી.
પ્રશ્ન કરો કહું ઉત્તર તેહી,
પ્રશ્ન કરો કરું ઉત્તર તેહી.
કહ્યો સબ જન કુએ,
એસે કહ્યો સબ જન કુએ,
મેં હું સબ કો અંતર જામી,
મેં હું સબ કો અંતર જામી,
હા મેં अक्षर धाम को धामी,
તનુ ભાન ભૂલી એટલે આમ હું સૌનો અંતર્યામી છું, હું જ અક્ષરધામનો ધામી છું. પ્રશ્ન કરો, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો મને, હું એનો ઉત્તર દઉં. એમ માંડ્યા બોલવા. અને સત્સંગીઓએ બધા સમજી ગયા કે હવે આ અવલ્લભાઈ નથી, આ તો મહારાજ છે. એટલે સત્સંગીઓએ ભગવાન સ્વામિનારાયણને માન્યા. એટલે ગાદી તકિયા લાવી દીધા, આમ મોટું આસન બનાવી દીધું અને કેટલા ગુલાબના હાર બધાએ પહેરાવ્યા. મહારાજ હતા એટલે પૂજા કરી. આવું બન્યું અને આ એક દી રહ્યું નહીં, આવું ચાર દિવસ સુધી રહ્યું લાગટ, ચાર દિવસ સુધી. અને બધાના ઘાટ માંડ્યા કહેવા, અંતર્યામી પણ કે તમે આવા ઘાટ કરો છો, તમે આવા ઘાટ કરો છો. અને બોલે પુલ્લિંગમાં, હું સૌનો સ્વામી છું એમ. સ્ત્રી પુલ્લિંગમાં બોલે, આશ્ચર્ય તો થાય. આવું બન્યું, પુની સબ જનકે ઘાટ જોઈ કહને લગી સો બાઈ. એટલે એ બાઈ કહેવા લાગી એવું બોલાય, બાકી એમાં આવેલા મહારાજ બોલવા માંડ્યા. એમાં મહારાજ પ્રગટ થઈ ગયા. અવલબાઈના આત્માને મહારાજે પોતાની મૂર્તિમાં નિમગ્ન કર્યો અને મહારાજ પ્રકાશી ગયા, પ્રગટ થઈ ગયા કહેવાય. એસે રહ્યો દિન ચાર લું, આવી રીતે દિવસ ચાર રહ્યું. પુની તનકી શુદ્ધ આઈ, ફરીને તનકી શુદ્ધ આઈ એટલે કે પોતાને પોતાની શુદ્ધ આવી, નહીંતર પોતાની શુદ્ધ નહોતી રહી. મહારાજની શુદ્ધ ને પોતાની શુદ્ધ એક થઈ ગઈ, એટલે એમ થઈ ગયું હું સહજાનંદ સ્વામી છું. આ એક સ્થિતિ છે. ભાગવતના દસમ સ્કંદમાં ગોપીઓની આવી કથા આવે છે. જ્યારે અતિશય શ્રીકૃષ્ણ ભગવાનના વિરહમાં ગોપીઓ રડવા માંડી ત્યારે એ બોલવા માંડી, હું શ્રીકૃષ્ણ છું, મેં જ કાળીનાગ નાચ્યો, મેં જ ગોવર્ધન ઉપાડ્યો છે એમ. ભગવાનના ભક્તને જ્યારે ભગવાનની સાથે અતિ હેતે કરીને એકાત્મતા થાય છે, જ્યારે ભક્તનો આત્મા ભગવાનમાં લીન થાય છે, ત્યારે આવી સ્થિતિ થાય છે. તેમ છતાંય એનું દાસપણું જતું નથી કોઈ કાળે નહીં. ભક્ત તે ભક્ત છે ને ભગવાન તે ભગવાન છે. કોઈ આત્મા ભગવાન ક્યારેય થઈ જતો નથી, પરંતુ એને આવી સ્થિતિ થાય છે, માટે એને કોઈ દોષ લાગુ પડતો નથી. તબ બોલી હતી દીન હોય. હવે જો જ્યારે એને એવો ખ્યાલ આવ્યો કે હું તો મહારાજની દાસ છું, ભગવાન મારા સ્વામી છે, ત્યારે અતિ દીન થઈને બોલી, યહી હે મોરે સાઈ. સહજાનંદ સ્વામી મોરે સાઈ એટલે મારો ધણી છે અને હું તો એની દાસી છું, અને મને આ ગાદી તકિયા કેમ નાખી આલ્યા, મને આ ગુલાબના હાર કેમ, બધા કેમ વીંટળાઈને બેઠા છો, કેમ મારી હામું જોઈ રહ્યા છો, જાઓ જાઓ હો હો ને ઘરે જાઓ, એમ કરીને હાર બાર કાઢી નાખ્યા ને ગાદી તકિયા કાઢી નાખ્યા. તબ બોલી અતિ દીન હોહી, યહી હે મોરે સાઈ, મેં મહારાજ કી દાસી હું. યું બોલી સિર નાઈ, હું તો મહારાજની દાસી છું, એમ મસ્તક નમાવીને બોલી. અવલબાઈ હોહી દીન, હરિજન કુ લગી પાય પુની. અવલબાઈ અતિ દીન થઈ અને બધા હરિભગતને પગે લાગી, નહીતર તો એમ કહેતી હતી હું સૌનો અંતર્યામી ધામનો ધામી. પ્રશ્ન કરો કે છે.
અવલબાઈ હોહી દીન, હરિજન કો લગી પાય પુની.
અવલબાઈ હોહી દીન, હરિજન કો લગી પાય પુની.
સબ ક્યું બેઠે પ્રવીણ, નિજ નિજ ઘર અબ જાહો તુમ.
સબ ક્યું બેઠે પ્રવીણ, નિજ નિજ ઘર અબ જાહો તુમ.
હે નિજ નિજ અબ જાઓ તુમ,
નિજ નિજ ઘર અબ જાઓ તુમ.
અરે નિજ નિજ ઘર અબ જાઓ તુમ.
આ કથા નિષ્કળાન સ્વામીએ પણ ભક્ત ચિંતામણીના અંતિમ ભાગના પરચા વિભાગમાં લીધી છે. એની બે કડી સાંભળો. पळ एक आ देह भुलाय एवं कोई काले केम थाय मोटो प्रताप ये नाथ केरो शू कहिए ते मुख थी घणेरो
एक पळ पण हूँ पण छूटे नहीं એક પળ પણ અહંકારની ગાંઠ ઓગળે નહીં એ થાય નહીં આ તો મહારાજનો બહુ મોટો પ્રતાપ
એક પળ પણ આ દેહ ભૂલાય
એક પળ પણ પોતા પણ ભૂલાઈ જાય અને પુરુષોત્તમ સાથે એકાત્મતા થઈ જાય એ ના થાય મરી જાય તોય ન થાય
એવું કોઈ કાળે કેમ થાય
કરી જુઓ લ્યો
મોટો પ્રતાપ ये नाथ केरो शू कहिए ते मुख थी घणेरो
आ काय इंजेक्शन आपीने बेभान करी दीधानी वात नथी आ काय क्लोरोफॉर्म हुंगाडीने एनेस्थेसिया नथी आप्यो एम आ तन भूल्यानी वात नथी आ तन शब्द बोले छे ने ई आ देह उपर ज नथी एटलो ध्यान ल्यो आत्मा भूल्यानी आ वात छे अने भगवान ने एवा संभाळ्या के पोते पोताने भूली गया એ કથા છે અદ્ભુત કથા છે
નથી વાત એ લૌકિક લેશ સર્વે અલૌકિક એ રહસ્ય
આ લેશથી એ લૌકિક વાત નથી આ આખી વાત અલૌકિક છે
નથી વાત એ લૌકિક લેશ સર્વે અલૌકિક એ રહસ્ય એમ આપે છે નાથ આનંદ કહ્યું ન જાય નિષ્કુળાનંદ
આવી રીતે ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તને પોતા રૂપ કરી મેલે છે આવો મહા આનંદ આપે છે પોતે આખા અર્પાઈ જાય છે પોતાના દાસને પોતા જેવા બનાવી દે છે આ તો બહુ મોટી વાત છે માટે આવા ભગવાન સ્વામિનારાયણને અખંડ સંભાળીને એમની મૂર્તિમય થવું અતિ હેત કરવું એ કરવા જેવું છે મનુષ્ય દેહ ધારીને
એસો આશ્ચર્ય દેખી કે મગ્ન ભયે સબ જન સ્વામી સહજાનંદ કો કરત ભયે હું ભજન આ અવલબાઈએ પીજમાં તથા આજુબાજુના ઘણા ગામોમાં અનેક બહેનોને ઉપદેશ આપી આપીને સત્સંગી બનાવ્યા હતા અને સૌને મહારાજની સર્વોપરી ઉપાસનાની દ્રઢતા કરાવી હતી તથા ધર્મે સહિત ભક્તિ કરે એવા આદર્શ ભક્ત અનેક બહેનોને આ અવલબાઈએ બનાવ્યા હતા આ આવા મહાન ભક્ત હતા વાલા ભક્તો આપણા મોટા ભાગ્ય છે કે આવા સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આપણને પણ ઉપાસ્ય મૂર્તિ તરીકે મળ્યા છે માટે રાત દિવસ ભજન કરજો ભગવાનને પામી જવું છે એવો દ્રઢ ઠરાવ કરજો અને ભગવાન સિવાય કાંઈ પ્રીતિ રહેવા દેવી નથી દેહમાં સંબંધીમાં ઘરમાં વિષયમાં સન્માનમાં માનમાં ક્યાંય નહીં એક મૂર્તિમાં જ લેલીન થવું તો આ મનુષ્યજન્મનું તો ફળ ઠીક પણ આ સત્સંગ મળ્યો એનું ફળ પૂરું મળ્યું ગણાય વાલા ભક્તો આની સાથે આજની કથાને અહીંયા વિરામ આપું છું થોડી વાર આરતીનો લાભ લઈને જશો અહીં બીજો કોઈ પ્રોગ્રામ નથી એટલે કોઈ ચિંતા કરશો જ નહીં સ્વામિનારાયણ નારાયણ નારાયણ
ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી
નારાયણ સ્વામી નારાયણ
સ્વામી મહારાજની